પ્રણામ. શ્રી મેલબર્ન શ્વેતાંબર જૈન સંઘના ઉપક્રમે મહોપાધ્યાય શ્રી વિનય વિજયજી વિરચિત શ્રી શાંત સુધારસ ગ્રંથ આધારિત એક સ્વાધ્યાય પર્વનું આયોજન તારીખ 3-6 એપ્રિલ 2015 રોજ મેલબર્ન ઓસ્ટ્રેલિયા ખાતે થયેલ હતું. આપણા સૌના ચિત્તમાં પ્રભુની આ સુંદર વાણી દેવગુરુના પ્રભાવે સ્થાપન થઈ સતત વૃદ્ધિ પામે એવી મંગળ કામના સાથે શ્રી દીપકભાઈ બારડોલીવાળાએ આ 16 ભાવનાઓનું સુંદર વિવેચન કરેલ. તો ચાલો સાંભળીએ આ સ્વાધ્યાય પર્વના 11 ચરણોમાંનું ચરણ 9મું.
તપસે ભૂતાય કિમ ઉચ્યતે સત્પ્રસ પ્રભાવ કઠોર કર્મ જીતિ કિલ્વિક્ષોભે જગ પ્રહારિવ નિહત્ય પાપં યતોપવર્તં લભતે ચિરેણ યથા સુવર્ણસ્ય શુચિ સ્વરૂપં દીપ્તકૃશાનુ પ્રકટીકરોતિ તથાત્મ કર્મ રજો નિહત્થ જ્યોતિસ્તપસ્ત દ્વિષદિતા કરોતિ બાહ્યેનાભ્યંતરેણ પ્રથિત બહુવિધા જીયતે શત્રુશ્રેણી બાહ્યાંતરંગા ભરત નૃપતિર્ ભાવલબ્ધદ્રઘિના યસ્માત્ પ્રાદુર્ભવેયો પ્રકટિવ વિભવા લબ્ધય સિદ્ધયશ્ચ વંદે स्वर्गापवर्गा पटु सततं तपतो विश्ववन्द्य जरा बार प्रकार भेदे ते भेद की धा तपना विशेषे छे निर्जरा एकज भेद जानो तेने सदा चित्तमही वखाणो काष्ट पाषाण नो अग्नि भिन्न छताय एकते तेरी ते निर्जरा बार तप भेदे वड़ी एक छे जे हेतु ए झरता कर्मो शास्त्रे ते कही निर्जरा बाह्यांतर तपस्याग्नि प्रजाड़े कर्म काष्ट ने महिधरो ने जिम वज्र कापे तथा विदारे तप घोर कर्मो तप वधे निर्मल तेज साचू नमो प्रभाते तप ने जयाचू सू सू प्रभावो तपना कहिए कठोर पापी पण सौम्य थाए दृढ़ प्रहारी जिम मुक्ति पामे अनंत आत्मा शिव सौख्य पामे सोनू बने शुद्ध यथाग्नि तापे आत्मा प्रकाशे तपना प्रतापे कर्मो खरे निर्मल जीव थाए अनहुत लक्ष्मी तपना पसाए जेनाति बाह्य अभ्यंतर अरि विषयो शीघ्र सर्वे जिताए पाए कैवल्य लक्ष्मी नृप भरत समिते तपस्या कहावे तेथी चैतन्य रश्मि प्रवर विभव सौपाम तो जीव साक्षा विश्वे लब्धि प्रभावो सुर शिव पदवी वंदुते हूँ तपस्या
सागर भगवान रोग बतावे रोग ना लक्षण बतावे रोग नु स्वरूप बतावे हवे रोग दी मुक्ति नो उपाय बतावे अपने बात निकली थी ना कि केवल रोग बतावे એને યોગ્ય વ્યક્તિ ન કહે કારણ કે એ તો ઉલટા શાંતિથી જીવતા હતા એને પણ ઊંઘ આરામ કરી પણ જે રોગનું સાચું નિદાન ઔષધ આપે તમને માથું બહુ દુખે છે સાચી વાત છે પણ આ નાનકડી એક ગોળી આપું છું તમે લઈ લો પછી આપણે એમ કહીએ કે ડોક્ટર સાહેબ મને ગોળીની એલર્જી છે ગળી નથી શકતો ઘણા માણસો એવા જોયા છે તો એમ કહેશે કે કામ કરો તમને લિક્વિડ આપું છું આપણે કે ડોક્ટર સાહેબ મને લિક્વિડ અનુકૂળ નથી આવતું મને મોઢાથી કંઈ પણ અનુકૂળ નથી આવતું તો હું વેઇનમાં ઇન્જેક્શન આપી દઈશ તે રીતે આપી દઈશ ધેર આર લોટ ઓફ વે પણ એક જ કોમન ફેક્ટર આ બધામાં શું રોગ દૂર કરે ડોક્ટર સાહેબ બરાબર ને હા ગોળીથી થયું ઇન્જેક્શનથી થયું, લિક્વિડથી થયું, કંઈ પણ હોય, પણ અલ્ટિમેટ હેતુ શું? રોગ મુક્તિ અને આરોગ્યની પ્રાપ્તિ. એમ અહીંયા આપણને કહ્યું કે તપના 12 ભેદ કહે, પણ ખુલાસો કર્યો કે ખરેખર તો એક જ ભેદ છે. ખરેખર તો એક જ ભેદ છે, પણ સમજવા માટે જીવોની કક્ષા પ્રમાણે, જીવોના સંજોગ પ્રમાણે અમે ને 12 ખાનામાં વહેંચ્યો. કારણ એક જ સરખી બધાને દવા ના થઈ શકે. દાખલા તરીકે તાવ આવે તો ડોક્ટર જુએ કે અમને શરદીનો તાવ છે, મેલેરિયાનો છે, ટાઇફોઇડનો છે, તો એ પ્રમાણેનો ઉપચાર આપે. તાવ તો દેખાશે જ, પણ એક જ દવા બધાને ના ચાલે. એવી રીતે ભગવાન પોતે કરુણા સાગર જુએ કે દરેક જીવોની ક્ષમતા જુદી, દરેક જીવોની રુચિ જુદી, દરેક જીવોનું સામર્થ્ય જુદું, દરેક જીવોના સંજોગ જુદા, અને છતાં બધા જીવોનો એક કોમન હેતુ છે કે અનુભવ રોગમાંથી મુક્ત થવું છે અને શાશ્વત સુખનું આરોગ્ય પામવું છે. આ નિર્જરા શબ્દ છે ને, નિર્જરા એ પ્રભુના શાસનનો લોકોત્તર શબ્દ છે. લોકોત્તર એટલે જે સામાન્ય લોકમાં ન જોવા મળે એવું વિશેષ જે છે, એને માટે શબ્દ વપરાય છે લોકોત્તર. તમે પૂછો આ નાનકડી દીકરીને પણ આપણે એમ કહીએ ને, તારી દીકરીને કાલે આપણે અમદેલ પરમ દિવસે એને પૂછ્યું કે બેટા કેમ છે, એને શું જવાબ આપ્યો, શું જવાબ આપ્યો? દેવગુરુ પસાય. તો દેવગુરુ પસાય શબ્દનો અર્થ ભલે એને ખબર ન હોય, પણ આ એવો લોકોત્તર પ્રયોગ છે કે આ જે કંઈ થઈ રહ્યું છે એમાં મારું પોતાનું અસ્તિત્વ છે જ નહીં. મેં ક્યાં તપ કર્યો છે, મેં ક્યાં પુરુષાર્થ કર્યો છે, દેવ અને ગુરુની કૃપાથી થઈ ગયો. એના કારણે જીવને અહંકારની શક્યતા જ નથી. આપણે તો બોલીએ છીએ દેવગુરુ પસાય, પણ એ તો બ્રેકેટમાં. વાત સાચી ને? આ તો તબિયત સારી, ડોક્ટરે કીધું કરવાનું કઈ વાંધો નથી, આપણે કરી દઈએ. તપ થયો ના, હું તો છે ને દર વર્ષમાં એકવાર 10 દિવસના કરી જ લઉં છું. હેલ્થ એટલી સારી રહી, જિંદાલમાં જવું જ ન પડે. સમજાયશ? તો દેવગુરુ પસાય શબ્દ ખરેખર પ્રામાણિકપણે પૂછીએ આપણે કે આપણે જીવનમાં જે કંઈ પણ તપ થાય છે, પહેલી વાત તો તપની જરૂર કેમ? અહીં ભાવના છે ને, એ નિર્જરા શબ્દ આપ્યો, તપ ભાવના ન આપ્યો. કયો શબ્દ આપ્યો? નિર્જરા એટલે શું? ખરી પડવું, છૂટું પડી જવું. શું નિર્જરાનો અર્થ શું થયો? ખરી પડવું, છૂટું પડી જવું. એટલે શું છૂટું પડી જવું? આપણે જે જે આસક્તિ વગેરે કરવા પૂર્વક જે કંઈ આશ્રવ ભેગો કરેલો, સંવર કરીને જુદા જુદા સ્વરૂપે એને આપણે અટકાવ કરી લીધો, પણ હવે ઘરમાં જે અંદર આવી ગયેલું છે તેની સફાઈ તો કરવી પડશે. સમજાય છે? આ વાત કેટલી સાયન્ટિફિક પ્રોસેસ છે હું તમને કહું છું. પહેલા બહારનો કચરો બંધ કર્યો, બીજો અંદર જે હવે કચરો છે એ અંદરના કચરાને બાળવો કઈ રીતે, સાફ કઈ રીતે કરવો, તેને મને સરસ શબ્દ વાપર્યો છે કે સુવર્ણ હોય સોનું, એ જમીનમાંથી જ્યારે નીકળે છે ત્યારે અશુદ્ધિથી ભરેલું છે, પણ જેમ જેમ એને ગરમી અગ્નિ એનો સંયોગ કરવામાં આવે એટલે એનામાં રહેલી અશુદ્ધિ શું થઈ જાય? છૂટી પડે. એનામાં રહેલી અશુદ્ધિ શું થઈ જાય? છૂટી પડે. અને છૂટી પડેલી અશુદ્ધિના કારણે એનું જે ઓરિજિનલ જે સોનાપણું હતું એ બહાર આવે. તો તપને શાસ્ત્રકારોએ અગ્નિ શબ્દ વાપર્યો. કયો શબ્દ વાપર્યો? અગ્નિ. એ શું કરે કે આપણી અંદર જે ચોંટેલા કર્મ, ચોંટેલા કર્મના પ્રકાર છે, આપણે ત્યાં કર્મ બંધાય ને, એ બંધાય તે જ વખતે હું તમને એક નાનકડી પ્રોસેસ સમજાવું. આ સારંગ રાગ ચાલે છે અને સારંગ રાગ આમાં લખ્યો છે એક પ્રોસેસ સમજીએ. દરેક સમયે, સમયની વ્યાખ્યા આપણી થઈ ગઈ છે, દરેક સમયે આપણે સાત કર્મ બાંધીએ. કેટલા કર્મ? દરેક સમયે સુપર કોમ્પ્યુટર નાનું પડ્યાની આગળ, દરેક સમયે આપણે સાત કર્મ બાંધીએ અને આખા જીવન કાળમાં એક સમય એવો આવે કે જેમાં આઠ બાંધીએ. એ આઠમું કયું? આયુષ્ય. એ આખા જીવનમાં એક વાર બંધાય, પણ બાકીના સમયમાં સાત સાત કર્મ કન્ટિન્યુઅસ ચોંટ્યા જ કરે, ચોંટ્યા જ કરે, ચોંટ્યા જ કરે, ચોંટ્યા જ કરે. હવે એ કર્મ કેવા લાગે છે એની એક સિમ્પલ મેથડ બતાવું તમને, મજા આવશે. આપણા ભગવાન એની એની સર્વજ્ઞપણાની આપણને પ્રતીતિ કરાવે કે ભગવાન સર્વજ્ઞ, બધું જાણે, અને કેવું સરસ આપણા હિત માટે આપણને પ્રભુ આ વાણી મોકલે. દાખલા તરીકે હું અને તમે જેવી ટિકિટ બુક કરીએ એરલાઇન્સમાં, જેનાથી આપણે થોડા યુઝ ટુ છે એ લેંગ્વેજમાં સમજવાની કોશિશ કરીએ, જેવી ટિકિટ બુક કરીએ એની સાથે એક સર્ટેન બધી ચીજો સાથે બુક થઈ જાય. શું બુક થઈ જાય? ડેટ ઓફ જર્ની થઈ જાય, ટાઈમ ઓફ જર્ની, ક્લાસ ઓફ ટ્રાવેલિંગ, ઇકોનોમી, બિઝનેસ, ફેર, ફ્રોમ ટુ ડેસ્ટિનેશન, બધું એક સાથે થઈ જાય ને. એનાથી વધારે સૂક્ષ્મતાથી તમને કહું, એવરી મોમેન્ટ આપણે સાત પ્રકારના કર્મ જે બાંધીએ ને, એ દરેક ચાર પ્રકારે બાંધીએ. 7 × 4 એટલે કઈ રીતે? એક સાદું સમજાવો. અત્યારે આપણે બેઠા છીએ, આપણે અત્યારની વાત વિચારીએ, અત્યારે સમય તો વહી જ રહ્યો છે, તો અત્યારે આ સમયે આપણા ચિત્તમાં જે ચાલતું હોય, આપણી વાણીમાં જે હોય, આપણા વર્તનમાં જે હોય, એના આધારે સાત કર્મના ચાર ચાર ક્લાસિફિકેશન થાય. એને એને સમજવા માટે એક નાની બીજી વાત, પછી ચિત્ર વધારે સ્પષ્ટ થશે. હાથમાં ખીલી લીધી આપણે, ખીલી આવે છે ને, ખીલી, બીજા હાથમાં હથોડી લઈ, એક દિવાલની અંદર એક ખીલી જસ્ટ ટચ કરી એટલે સેજ આટલી જ અંદર જવા દઈએ, એટલે એનો બહુધા ભાગ કેવો હોય, એનો મેજોરિટી પાર્ટ કેવો હોય? બહારની સાઈડ હોય. ખાલી ટચ કરવા પૂરતી અંદર નાખીએ. બીજી ખીલી લીધી, એને અડધી અંદર જવા દીધી. ત્રીજી ખીલી લીધી, એને થેટ સુધી અંદર મારી દીધી, એટલે એનો ટોપચું પણ બહાર ન દેખાય. અને ચોથી ખીલી, એ લોખંડ ગાળી, ખીલીનું લોખંડ અને પેલું લોખંડ બંને ગરમીમાં એક કરી અને એક રસ કરી નાખે. આ ચાર પ્રકાર થાય. જરા પણ અઘરું નથી, ચિંતા નહીં કરતા, ખાલી શાંતિથી સમજવાની. પહેલી ખીલી જે છે એ તરત કાઢી શકાય કે નહીં? પકડની પણ લગભગ જરૂર ન પડે, ખાલી આમ આમ હલાવીએ ને એટલે નીકળી જાય. બીજી ખીલી જે હતી એને માટે થોડી મહેનત કરવી પડે પણ નીકળી જાય. ત્રીજી ખીલી છે એમાં વધારે મહેનત કરવી પડે પણ નીકળી જાય. ચોથી ખીલી નથી નીકળતી, કારણ કે લોખંડની સાથે શું થઈ ગઈ છે? એક રસ થઈ ગયો. હવે એને કર્મની ભાષામાં સમજો, જેમાં મન હોય નહીં અને કેવળ કાયા પ્રવૃત્તિ કરે એ પહેલી અને બીજા પ્રકારની ખીલી. પાછું કહું, જેમાં મન હોય નહીં, વાણી એટલી વાપરતા ન હોય અને ખાલી કાયા પ્રવૃત્તિ કરતી હોય, શુભ કે અશુભ, તો એ જે કર્મ બંધાય એ કેવું છે? પહેલી અને વધુમાં વધુ બીજી ખીલી. એટલે સામાન્ય થોડોક શ્રમ કરી એટલે કર્મ ખરી પડે, એની લાંબી તાકાત નહીં. કારણ કર્મ બંધની અંદર મનનું પ્રપોર્શન ઓલમોસ્ટ 80% છે. વાણીનું પ્રપોર્શન 15% છે અને કાયાનું પ્રપોર્શન 5% છે. સમજાયું? પાછું એકવાર સમજાવી લઉં. 80% કર્મનું કારણ કયું? મન. 15% વાણી અને 5% કાયા. એટલે તમે જોજો, એને વ્યવહારની ભાષામાં સમજીએ. કોઈને ત્યાં પણ ગયા અને જ્યાં આપણને એનો મન ન દેખાય, એની વાણીમાં આદર ન દેખાય, ત્યાં આપણે કેટલું રોકાઈએ? ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, એ કેટલું રોકાઈએ આપણે? વધુમાં વધુ પાણી પીએ ને બહુ બહુ તો શું ચા કોફી આવ્યા છે તો ભાઈ હવે ના કેવી રીતે પાડવી? પણ જલ્દી એકબીજાને સામે જોતા આવીએ, જલ્દી ચાલો ને આપણે મોડું થાય, આંખને ઈશારો કરતા હોય, બીજું કહેતા હોય, જલ્દી ક્યારે આપણે જવાનું છે. અને પેલા બેન અંદર પાણી લેવા જાય એટલે બીજા બધા એની વાણી માપી લે અને નક્કી કરી નાખે કે આપણે હવે નીકળવાનું છે. કેટલાક ઘરે ગયા અને વાણી એટલી હતી પ્રેમની ભરેલી, એટલે ખરેખર માત્ર પાણી પીવા ગયા હોઈએ પણ પેલા એટલો આગ્રહ કરે, ચા તો પીને જાઓ, કોફી તો પીને જાઓ, જ્યુસ તમને ભાવશે, લીંબુનું શરબત ભાવશે. તો પાણી માટે ગયા હોઈએ તો પણ રોકાઈ જઈએ, રોકાઈ જઈએ, બીકોઝ વાણીનો પાર્ટ ભર્યો. બરાબર? એટલે વાણીનો પાર્ટ ભર્યો ભર્યો એટલે એની સ્થિરતા વધી જાય. એટલે જે કર્મ કરતી વખતે શુભ કે અશુભ વાણી પણ કાયાની સાથે ભળે, એ શુભ કે અશુભ કર્મની સ્ટ્રેન્થ વધે. ક્લિયર કે કન્ફ્યુઝન? પણ મન ભળે. કોકના ઘરે ગયા, ખાલી ચા પીવા માટે ગયેલા, પણ એવા આંખના આંસુ આનંદને સાથે, તમે ક્યારે મારા ઘરે પાછા આવવાના, તમે ક્યારે આવવાના, નહીં ચાલે ફોન કરી દો, તમે હું ફોન કરી દઉં છું, તમે એમને કહી દો અહીંયા જમીને અહીં રોકાઈને કાલ સવારે હું મૂકી જઈશ તમને, આવું નહીં ચાલે, આવું નહીં ચાલે. તમે આવો પ્રેમ અનુભવ્યો છે જીવનમાં ક્યારે કે નહીં? અને તમારું શિડ્યુલ બદલાઈ ગયો હશે, પિકનિક બદલાઈ ગઈ હશે, ફરવાનું બદલાઈ ગયું હશે, અને છેલ્લે આપણે ઘરે કહ્યું હશે તમે નથી નીકળ્યા, એવું બહુ ભાવ છે, ચાલ રે ભાઈ ને કાલ સવારે અહીંથી સીધા નીકળી જઈશું. એટલે જ્યાં ખાલી પાણી પીવા ગયેલા ત્યાં રોકાવાનું પણ બની જાય. કારણ શું? કારણ શું? મન ભળ્યું, વાણી હતી અને કાયા તો હતું જ, ભાવ એટલો મન મનનો એટલો અર્થ જ ભાવ થયો. એટલે એનો સિમ્પલ અર્થ એ થયો કે જો આપણે શુભ કર્મને મનથી, વચનથી ને કાયાથી કરીએ તો એ આપણી સાથે વધારે લાંબો સમય જાય. અને શુભ કર્મ હોય કે અશુભ કર્મ હોય જેમાં મન ન ભેળવીએ, સંવત્સરનું પ્રતિક્રમણ કરવાનું આવ્યું, કેટલું ચાલશે નીતિનભાઈ? આમ 3 કલાક લાગે, એટલા બધા? હા, એમાં ભૂલથી કોકને છીક આવે, બિચારાનું આવી બને. હા હા, તમને વંદન કરું છું, ભૂલથી હું બેસી ગયો છું. અને જેવું જેવું પ્રતિક્રમણ પૂરું થાય ને, અને માર્ક કરજો, અને તરત ચાલુ થઈ જાય. કાલે કેટલા વાગે? શું છે પારણામાં કેવી રીતે છે, પ્રભાવનાનું શું છે, પેલું શું છે, કોની આવી, તમને કેટલા મળ્યા? મારા આમના તરફથી વાડકી હતી, મારી વાડકી એક જ આવી, તમારે હું અત્યારે તો અહીનું જુઓ છું, બધી જગ્યાએ સૂર્યોદય છે અને બધી જગ્યાએ સૂર્યાસ્ત છે. મધ્ય શુભ અને મધ્ય અશુભ, મધ્ય દ્વંદ્વ છે. દ્વંદ્વ કેવળ આત્મામાં નથી, બહાર મધ્ય દ્વંદ્વ છે. ભગવાન મહાવીરની હાજરીમાં ગોસાળો પણ હતો અને એમની હાજરીમાં ગૌતમ મહારાજ. સમોસરણમાં પણ જો બંને ચીજ હોય તો વિકલ્પ નથી. આપણે ઘણું શુભ કરીએ તો શુભ નથી કરતા એવું નથી, પણ હવે તમને સમજાશે કે આપણે જે કંઈ પણ શુભ કરીએ છીએ એમાં પહેલી અથવા બીજા લેવલની જ ખીલી હોય, આમાં મલાવી એટલે નીકળી જાય. સમજાય છે આ વાત? અને જે કંઈ અશુભ કરીએ છીએ એ ભલે એક કરીએ, પણ એટલું મજબૂત ઠોકી ઠોકી ઠોકીને કરીએ કે ત્રીજા અથવા ચોથા લેવલમાં જતું. એક સાડી લેવા ગયા, એક ડ્રેસ લેવા ગયા, એક સારો ડ્રેસ જોઈએ છે ને, ના નહીં, પણ એક નિરીક્ષણ કરજો. એ રૂમમાં ગયા, ચાર ડ્રેસ લીધા, ચાર પહેર્યા, માપ બરાબર છે કે નહીં માટે પણ ચાર જોવાય, અને કયામાં હું વધારે બ્યુટીફુલ લાગુ છું એ પણ ચાર જોવાય. મુદ્દો સમજો, આ ડ્રેસ લીધો, એ ડ્રેસ માપ મારે ચેક કરી લેવું છે કે ભાઈ મારા 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 સાઈઝની છે કે નહીં વસ્તુ, તો એમાં કદાચ ચાર પણ જોયા છે તો કર્મબંધ ઓછો આવશે, કારણ કે એમાં આશક્તિનું લેવલ ઓછું છે. એમાં આશક્તિનું લેવલ ઓછું છે અને દિલથી શું સરસ, આવો તો ક્યાંય નથી જોયો. આપણે આખી સિડની ફર્યા, કેટલા વખત ગયા, આવો ડ્રેસ જ નથી મળતો, આવો તો ગજબ છે. અમારા આખા ગ્રુપમાં કોઈ પાસે આ પેટર્ન નથી. વસ્તુ વિચારજો, બહુ નાની છે, પણ એમાં મન કેટલું ભળે છે, અને મન ભળવાના કારણે એક ડ્રેસનો પરિગ્રહ ઓછામાં ઓછા 200-500 ભાવ સુધી આપણને અટવાડે. કારણ એટલે ખીલી એક રસ કરી લીધી, એક રસ કરી લીધી, એક રસ કરી લીધી. એટલે આનો સાદો અર્થ એટલો છે, ભગવાન એમ કે છે જીવનમાં જે કરવું પડે એમાં બે ભાગ પાડી નાખવાનો, જે અનિવાર્ય હોય એમાં ઓછામાં ઓછું મન ભેળવવાનું, અને જે નિવાર્ય હોય એમાં ઓછામાં ઓછી કાયા ભેળવવાની. પાછું કહું, જે અનિવાર્ય હોય એમાં ઓછામાં ઓછું મન ભેળવવાનું અને પસાર થઈ જવાનું. હા, સમજાય છે? અને જે નિવાર્ય હોય, જે ટાળી શકાય એવું હોય, જે એવોઇડેબલ હોય, એને કાયાના સ્તરે એવોઇડ કરી નાખવાનું. અને જે શુભ છે ભલે એક કરી, હું તમને સારું લગાડવા નથી કહેતો, પણ તમારી સાથે સ્વાધ્યાય કરતા 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 તમારા હૃદયના ઉત્તમ ભાવોને કારણે વારંવાર ભગવાન અને ભગવાનની વાણી પ્રત્યે જે અહોભાવ થયો છે એ તમારું રૂમ મારી ઉપર આવી ચડ્યું છે. તમારા હૃદયના ભાવોથી અનેક ઉત્તમ શુભ ભાવો મને પણ જે જાગ્યા છે એ તમારું ઋણ ચડ્યું છે. અને એટલા માટે આ ક્ષણોમાં હું તમને કહું, આપણે સ્વાધ્યાયમાં કરીએ છીએ શું? એક ગ્રંથ ભણીએ છીએ, કરીએ છીએ શું? એક જ ગ્રંથ ભણીએ છીએ. પ્રવૃત્તિ લેવલે શું કરીએ છીએ અત્યારે? એક જ પ્રવૃત્તિ અત્યારે કરીએ છીએ. નથી કોઈ અત્યારે ઔષધ લેવડાવતા, નથી આપણે કોઈ પ્રતિક્રમણ, નથી કોઈ દેવવંદન, કશું એવું કરતા જ નથી ને અત્યારે. એવું નથી કરવું, એવું નથી, ખ્યાલ આવ્યો? પણ અત્યારે જે કરી રહ્યા છે એમાં મન છે, એમાં વાણી છે, એમાં કાયા છે, છે. માટે આ સુકૃત ત્રીજી અને ચોથી ખીલીના લેવલે ચાલ્યું જાય કે જલ્દી આત્માથી છૂટું ના પડે. તો હવે ઘણા એમ પ્રશ્ન કરે કે આત્માથી તો છૂટું ના પડે તો નુકસાન ના કરે, એવો પ્રશ્ન ના થાય? થાય ને? તો આપણે ત્યાં એમ સરસ કહ્યું છે કે પેટ બગડ્યું હોય તો જાણકારો એમ કહે છે કે સાંજે જમશો નહીં, ભલે ગમે તેટલી મીઠાઈ વાનગી બનાવી હોય, તમારું પેટ બરાબર ન હોય તો સાંજે નહીં જમવું. બીકોઝ રોડ ઉપર પાટિયું લખેલું હોય ને, રોડ ક્લોઝ, વર્ક ઇઝ અંડર પ્રોસેસ. રોડ ઉપર લખેલું હોય ને, હા હા, રોડ ક્લોઝ, આ રોડ ક્લોઝ કરો, કારણ કે અંદર પ્રોસેસ ચાલુ છે ભાઈ. જો રોડ પ્રોસેસ ચાલુ હોય ને અંદર જો બધા વાહનો આવ્યા કરશે તો વાહનને બી તકલીફ પડશે ને જે પ્રોસેસ ચાલી હશે એને બી તકલીફ પડશે. નાના આ નીતિનભાઈ ને ખબર નહીં હશે, એમણે જે વિષય આખો ખુલે છે ને એનો દરવાજો જ બતાવ્યો છે. કેવી રીતે? ભગવાને તો કહ્યું કે હું તો અણહારી છું, ભોજનની જરૂર જ નથી, પણ તે ક્યાં શરીર મળ્યું છે તો કે ડાયવર્ઝન લે, ક્યારેક એકાશ્રો કર, ક્યારેક આંબેલ કર, ક્યારેક ઉપવાસ કર, ક્યારેક આ કર, એમ કરતા કરતા મૂળ રસ્તા પર જતું રહે. પણ એક વસ્તુ તમને કહું, ડાયવર્ઝન અને ડાયવર્ટ એ બેમાં ફરક છે. ડાયવર્ઝન એ જ કહેવાય જે મૂળ રસ્તાએ પાછા લઈ જાય, અને ડાયવર્ટ એ કહેવાય કે જવું હોય ઈસ્ટમાં ને લઈ જાય વેસ્ટમાં. તમે ક્લિયર છો ને આ વિષયમાં? હા, એટલે ઉત્તમ પુરુષ એમ કહે કે સંગ કોઈનો ન કરવો, પણ જ્યાં સુધી એવી સ્થિતિ ન આવે ત્યાં સુધી ઉત્તમનો સંગ અવશ્ય કરવો. કેમ? કે ઉત્તમનો સંગ ઔષધનું કારણ છે. એટલે દાખલા તરીકે પેટ બગડ્યું છે તો આપણા વડીલો એવું કહેતા, એ મને ખબર નથી, પણ એમ કહે કે થોડીક ત્રિફળા લઈ લો, એક ખરડે લઈ લો, એક ફાકી લઈ લો ને, એક કાયમચૂર્ણ લઈ લો ને, એક દિવેલ પી લો ને, આવું કંઈ ને કંઈક કહે. તો આપણે શું કહીએ? કે એક બાજુ તમે એમ કહો કે કશું નાખવાનું નહીં, અને બીજી બાજુ કહો કે કાયમચૂર્ણ લો. એ વખતે જાણકાર એવું કહે કે કાયમ ચૂર્ણ લઈશું ને એટલે જે અંદર કામ થવાનું હશે એને બળ મળશે, અને એ પોતે પણ એની સાથે નીકળી જશે, તમને મળશે. એમ શુભ કર્મ પણ એટલા માટે કરવાના કે શુભ કર્મ થકી સારો દેહ મળે, શુભ કર્મ થકી સારા મિત્રો મળે, શુભ કર્મ થકી સારો પરિવાર મળે, શુભ શરીર, શુભ કર્મ થકી સારા સંજોગ મળે, અને એ સંજોગનો ઉપયોગ કરીને, એ સારા સંબંધનો ઉપયોગ કરીને અંદરના શુદ્ધ સ્વરૂપને પામવા માટેની મહેનત કરવાની, અને જે ક્ષણે એ સ્થિતિ આવી જાય ત્યારે આ બધું એના એના સ્થાને નીકળી જશે, નડશે નહીં પણ અડી અડીને આપણને પહોંચાડશે. અને એટલે ભગવાને બહુ સુંદર વાત કરી. શાસ્ત્રીય પરિભાષામાં જો કોઈને આવડતા હોય તો આ ચાર નામ છે. કોઈને આવડે છે? સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત અને નિકાચિત, આ ચાર શબ્દો છે. તલ્લી ખીલી જેટલું જે કર્મ છે ને, જેમાં કેવળ કાયા, એવા કર્મને દૂર કરવાની બહુ મહેનત નથી કરવી પડતી. અને એટલે આપણે ત્યાં શબ્દ વાપરી, બહુ કરોડો વર્ષે ખપે કર્મ અજ્ઞાને જે, જ્ઞાની શ્વાસો શ્વાસમાં કર્મ ખપાવે તે, જ્ઞાની શ્વાસો શ્વાસમાં કર્મ ખપાવે તે. આપણે કહીએ કે તમે પાર્શિયાલિટી કરો છો, જીવ તો બધા સરખા જ છે ને, તો એક જણને કર્મ ખપાવતા બહુ વાર લાગે ને બીજા એમ શ્વાસોશ્વાસમાં કર્મ ખપાવી દે, એને કેવી રીતે સમજવું? એનું વ્યવહારિક ઉદાહરણ કહું. એક મજૂરી કરનારો મજૂર હોય, એ આખી જિંદગી મહેનત કરે તો સર્ટેન લેવલના ડોલર્સ ભેગા કરી શકે. અને એક બિઝનેસમેન છે જેને ખબર છે કે દુનિયામાં ક્યાંથી શું લેવું અને ક્યાં વેચવાથી એનું મૂલ્ય વધે એવું છે, અને તે પેલો માણસ આખા વર્ષની મજૂરીથી જે ભેગા કરે એ બિઝનેસમેન એક ફોન કરીને કમાઈ જાય એવું બને કે ના બને? બને કે ના બને? ભગવાન એમ કહે છે, માટે અમે જ્ઞાનનો મહિમા કહીએ છીએ. માટે અમે કહીએ છીએ કે જ્ઞાન એટલા માટે લેવાનું છે કે જ્ઞાન હશે અને ક્રિયા કરશું તો ક્રિયા વધારે સુંદર થશે, જ્ઞાન હશે અને ભક્તિ કરશું તો ભક્તિમાં નિર્મળતા આવશે, જ્ઞાન હશે અને આરાધના કરશું તો આરાધનામાં પ્રાણ આવશે. આ બધી પ્રક્રિયાને ધબકતી રાખનારી કોઈ હોય તે જ્ઞાન છે. અને એટલા માટે એમણે બહુ સુંદર શબ્દોમાં વાત કરી, આ શરીર આ કર્મ એ બધાથી છૂટવા માટે નિર્જરા શબ્દ. કયો શબ્દ? નિર્જરા. ક્યારેક નિરાંતે આખી આપણી પારિભાષિક જે શબ્દો છે ને, ધર્મલાભ, વર્તમાન જોગ, આપણે મરસાને વિનંતી કરીએ સાહેબ પધારોને ગોચરી માટે, તો શબ્દ શું આપણે? વર્તમાન જોગ. ક્યારેક નિરાંતે પૂછ્યું કે એનો અર્થ શું છે? વિનંતી કરી 10 વખત 25 વખત, ખબર છે વર્તમાન જોગ એટલે શું? જે વખતે વર્તમાનમાં તે વર્તમાનમાં, જે વખતે જે વર્તમાનમાં જે વસ્તુની જરૂર હશે તે વખતે તમારી તે વસ્તુ ઉપયોગમાં હશે તો તે વિચારશો અને ક્યાંય બંધાયા નહીં. ખ્યાલ આવ્યો? હા નથી પાડી, ના નથી પાડી, કમિટમેન્ટ નથી કર્યું, સંભાવના ઊભી રાખી. અને સાચું બોલજો, તમને કે મને જિંદગીમાં પ્રેશર સાના હોય છે ખબર? મોટે ભાગે કમિટમેન્ટ, મોટે ભાગે પ્રેશર સાના? કમિટમેન્ટ. હું ગાડી લઈને નીકળું અને મેં નીતિનભાઈને કહ્યું કે સાહેબ હું તમારે ત્યાં ચોવિયાર કરવા આવીશ. હવે રસ્તામાં કોઈ પણ કારણસર ટ્રાફિક લાગ્યો, ગાડી બગડી, મારું મન બગડ્યું, રસ્તામાં કંઈ બીજું આવી ગયું, રસ્તામાં દિનેશભાઈ મળી ગયા અને દિનેશભાઈ કે દિનેશ દીપકભાઈ પાણીપુરી બનાવી છે, મને બહુ પાણીપુરી ભાવતી હોય. અને હું દિનેશભાઈને કહું, દિનેશભાઈ એમ વાત તો સાચી છે પણ સારું કમિટમેન્ટ અપાઈ ગયું છે. શું અપાઈ ગયું છે? કોને અપાઈ ગયું છે? નીતિનભાઈને. હું નીતિનભાઈને ફોન કરું એટલે નીતિનભાઈ કે ના દીપકભાઈ ચાલે નહીં, મેં 13 જણને બોલાવ્યા છે તમારી સાથે અને એમ કંઈક થોડું ચાલે. શું બનાવ્યું છે? તો કે દાળ ઢોકળી. શું અલગ થાય? રસ્તામાં દિનેશભાઈ પાણીપુરી ને ભેલ લઈને ઉભા હતા, ભાવતું હતું, ગમતું હતું અને નીતિનભાઈ ને કમિટમેન્ટ અપાઈ ગયેલું. નીતિનભાઈ કે દાળ ઢોકળી, દાળ ઢોકળી તો લેવી જ પડે. હવે સાચું બોલજો, બાજુમાં પાણીપુરીની ગંધ આવતી હોય અને આ બાજુ દાળ ઢોકળી લેવાની હોય, શું હાલત થાય? પ્રેશર આવે કે ના આવે? જેટલા કમિટમેન્ટ ઓછા એટલો સુખનો આસ્વાદ વધારે, જેટલા કમિટમેન્ટ ઓછા એટલો સુખનો આસ્વાદ વધારે. વરસાદના થોડા છાંકણા લાગે તો ચાલશે? આપણા બધાનો ભાવ એવો હતો, આ ભૂલથી ગિરિરાજભાઈ ને બધાએ મેઘમલ્હાર ગાઈ લીધો. આપણે શિવ પેલા કયામાં હતા? શિવરંજનીમાં હતા. અરે એમને શું મન થઈ ગયું, મેઘમલ્હાર ગાઈ લીધો અને ઉપર વાદળા આવી ગયા. આપણે આપણે તો એમ પણ અતિથિ દેવો ભવ, આંગણે આવી ગયા અને પછી આપણે કહીએ કે જતા રહો જતા રહો, એવું ક્યાં કરીએ અત્યારે? બેસીએ ને, વાંધો નહીં. Bye.
દૂર રહે, જેથી અનએક્સપેક્ટેડ અનનેસેસરી પ્રેશરથી મુક્ત થાય.
સાધુ મહારાજ, એક્સપાયર થાય આપણી ભાષામાં તો કયો શબ્દ વાપરીએ, એનો મતલબ શું? જે કાળનો ધર્મ હતો, ધર્મ એટલે શું? હવે હવે તમારી સાથે અત્યારે બેટિંગ બોલિંગ એટલી મજા આવે છે કે અડધી અડધી પીચાઈને સિક્સ મારવાની ઈચ્છા થાય છે. ક્યારેક તમે બોલ એટલો સરસ નાખો કે આપણે એમ લાગે લાવો ને અડધી પીજે જતા રહીએ, વાંધો નહીં, સિક્યોર છે આપણે, વાંધો નથી આવતો. ક્યારેય વિચાર આવ્યો કાળ ધર્મ એટલે, ધર્મ એટલે શું? ચાલો
સહાવો ઇતિ ધમ્મો, આ મૂળ વ્યાખ્યા. જે વસ્તુનો જે સ્વભાવ હોય એ ધર્મ કહેવાય. એટલે પાણીનો ધર્મ શું? ઠંડક. અગ્નિનો ધર્મ શું? ગરમ. હવે સ્વભાવનો અર્થ આપણે સમજવો હોય કે આનો સ્વભાવ શું છે ખબર હોય તો, જેને બહારનું કોઈ આવરણ ન હોય ત્યારે જેવી સ્થિતિમાં હોય એ એનો સ્વભાવ કહેવાય. સભામાં બેઠેલા હોઈએ અને શાંત બેસીએ એટલે માની લેવાની જરૂર નથી કે આપણો સ્વભાવ શાંત છે. બહારના આવરણોની વચ્ચે બેસીએ એ તો એક ચિત્તથી ઊભું કરેલું વ્યવસ્થાનું સ્ટ્રક્ચર પણ હોય, માટે પણ સેટ થઈએ, પણ કોઈ જોનારું ન હોય, ઘરે એકલા હોઈએ, કોઈ રેકોર્ડ ન કરતું હોય, અને તે વખતે જે બોલીએ એ આપણો સ્વભાવ. ધર્મ એટલે શું? એટલે પાણી છે એને આપણે ગરમ કરીએ છીએ તો ગરમ થાય છે ને પાણી, પણ કયા કારણે ગરમ થયું? અગ્નિના સંયોગના કારણે ગરમ થયું, પણ જેવું અગ્નિ ત્યાંથી દૂર થયો, આપણે તપેલી સાઈડમાં લઈ લીધી અને એમને એમ મૂકી રાખીએ, ઠારીએ પણ નહીં, તો પણ થોડીક વાર થશે એટલે કેવું થઈ જશે? ઠંડુ. એમ તમે અને હું મૂળભૂત રીતે સારા છીએ, પણ કર્મના સંયોગ થકી ગરમ થયા છે. કર્મના સંયોગ થકી ગરમ થયા છે, કર્મના સંયોગ થકી વિષય થયા છે, કર્મના સંયોગ થકી માયાવી થયા છીએ, કર્મના સંયોગ થકી લોભી થયા છીએ. આપણો મૂળભૂત સ્વભાવ નથી, આપણો કોઈનો મૂળભૂત સ્વભાવ આવો નથી, પણ કરુણતા એટલી છે કે નીચે રહેલો ગેસ, કર્મનો અગ્નિ, ત્યાં આપણી નજર જતી નથી. એટલે ચોવીસે કલાક આપણે એમ જ માનીએ કે હું એટલે ક્રોધી, હું એટલે લોભી, હું એટલે માયાવી. ભગવાન એમ કહે છે કે હું તને રસ્તો બતાવું છું, જે મારામાં છે એ જ તારામાં છે, એ જ તારામાં છે, એક અંશ ભેદ નહીં, એક અંશ ભેદ નહીં. સુદર્શન દિવાકર સુરી મહારાજ વર્ધમાન સત્રસ્તવના છેલ્લા ચરણમાં આ શ્લોક વાપરે છે. જીનો દાતા, જીનો ભોક્તા, જીન સર્વમિદમ જગત, જીનો જયતિ સર્વત્ર, યો જીન સોહમેવ ચ. ભગવાન તમે અને હું એક છીએ, એક કસુભાર દોરાનો ફરક નથી. તમારામાં જે જ્ઞાન છે એ જ મારામાં છે, તમારામાં જે ઐશ્વર્ય છે આત્માનું એ જ મારામાં છે. ફરક એટલો છે ભગવાન, તમારું સ્વરૂપ પ્રગટ થયું છે, મારું સ્વરૂપ ઢંકાયેલું છે. અને એ ઢંકાયેલું મારું જે સ્વરૂપ છે એનું મને આજે રહસ્ય ખબર પડી ગઈ કે જેટલો કર્મનો સંયોગ હું ઓછો કરીશ, જેટલો ગેસ મારાથી દૂર કરીશ, એટલી મારી ઠંડક નેચરલ છે જ. અને એટલા માટે નિર્જરા નામની ભાવના દ્વારા વિનયવિજય મહારાજ આપણને એમ કહે છે, પહેલા તો કર્મને ઓળખીએ, જગતને ઓળખીએ, અને પછી હવે કર્મથી હું કઈ રીતે છૂટો પડું, હું શું કરું? ત્યારે એમણે એમ કહ્યું કે તમે તપ કરશો તો તપ તમને કર્મથી છૂટા પાડશે. તો કે તપના ભેદ કેટલા? તો કેટલો કેટલા કેટલા કયા? 12. પણ એ 12 ઉપલક્ષણથી સમજવાના, એના 6
આંતર અને છ બાહ્ય એમ ડિવિઝન આપ્યા. તો બહુ જાણીતી વાત છે, એમ હું થોડો વધારે ડિટેલમાં આમાં નથી જતો. તપના ભેદ કેટલા કયા? 12. છ બાહ્ય અને છ અભ્યંતર. એમાં પણ સૂક્ષ્મતાથી એમ કહ્યું કે જે અભ્યંતરને પોષણ આપે તે બાહ્ય કરવાનું. નહીં સમજાયું? જે અભ્યંતર તપને સેવામાં સહાયક થાય એ જ બાહ્ય તપને અમે બાહ્ય તપ કહીશું, નહીતર લાંઘણ કહીશું. દાખલા તરીકે બાહ્ય તપ છે એના છ પ્રકાર આપણે ફટાફટ બોલી જઈએ, બધાને યાદ પણ હશે. પહેલું અણસમ, બીજું ઉણોદરી, ત્રીજું વૃત્તિ સંક્ષેપ. મને લાગે ઓછાને યાદ છે, તો આપણે બહેનથી બોલી આપણે ભણીએ જ છે ને આપણે. ચાલો પહેલું કયું? અણસણ. બોલો બધા. પહેલું, બીજું ઉણોદરી, કયો શબ્દ? ત્રીજું વૃત્તિ સંક્ષેપ, ચોથું રસ ત્યાગ. હું બોલાવું, તમે બોલો, એટલે યાદ રહી જાય. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું કાય ક્લેશ અને છઠ્ઠું સંલિનતા. આ નામો છે, બે મિનિટ પરિચય લઈ લઈએ આપણે, એટલે વધારે સરળ પડશે. પહેલું શું બોલ્યા? તમારે ત્યાંનો વરસાદ લગભગ આવો જ કે હે? ના, એટલે સહન થાય ત્યાં સુધી બેસીએ, નહીં તો પછી ઊભા થઈ જઈશું. ચાલશે ને? હજી બે પાંચ મિનિટ જોઈએ. કોઈ બીજો રાત છે કે તારો ભાઈ પાછો? પૂછી લીધું પહેલા જ. ચિંતા નહીં કરો, મન એવું કહે છે આપણને વિક્ષેપ નહીં કરે, ભગવાનની પાસે જશે અને કદાચ એ વધારે આવશે તો આપણને આનાથી વધારે સારી સ્થિતિમાં જવા માટે સપોર્ટ કરશે. જોઈએ બે ચાર મિનિટ, બરાબર? હા, નક્કી વાંધો નથી. પહેલો તપ કયો? કયો? અણસણ. એટલે આપણે જે કંઈ ઉપવાસ વગેરે કરીએ છીએ એને એને સામા મૂક્યું અણસણ. એટલે એ 12 પ્રકારના તપનું પહેલું પગથિયું છે. એટલે માસખમણના પારણે માસખમણ કરીએ એ પણ શું કહેવાય? શું? અણસણ. બીજો શબ્દ કયો આવ્યો? ઉણોદરી. હવે તમે જોજો આ 12 પ્રકારના તપની રચના કેવી છે ખબર? જેમ જેમ અંદર જઈશું તેમ તેમ એ વધારે સૂક્ષ્મ થશે. એ શું થશે? સૂક્ષ્મ થશે. એ દેખાતો ઓછો થશે. ઉપવાસ કરશો તો 4 જણ 7 પણ પૂછશે, અને કદાચ 4 જણ 7 પૂછે એનાથી પણ ઉપવાસ સારો થઈ જાય. ચાર જણ સાતા પૂછે એનાથી પણ ઉપવાસ થઈ જાય. કારણ શાસ્ત્રો એવું કહે છે, ખાલી ભોજન એટલે કે રોટલી દાળ ભાત શાક એ જ ભોજન નથી, કોકના બોલાતા બે મીઠા શબ્દ એ પણ ભોજન છે. હા, એટલે અણસણ એના કરતા થોડો સૂક્ષ્મ કયો? ઉણોદરી. ઉણોદરી એટલે શું? ઊણ એટલે ઓછું, ઉદર એટલે પેટ. પેટ એટલે શું? કે ભૂખ હોય એનાથી થોડી જગ્યા રાખીને ઓછું જમવું, એટલે પેટ ભરીને ન જમવું. 4 રોટલીની જગ્યા હોય તો કેટલી રોટલી જમવી? 2, 2.5, 3. ક્યાં શું થયું? 3-3 મૂકી દીધું એમ ને? તમે ડાયા માણસો એટલે હું જરા સ્ટેપ બાય ચાલતો હતો, તમે અલ્ટિમેટ સ્ટેપ પર આવી ગયા. હવે તમને તમને નવાઈ લાગશે નીતિનભાઈ, ભગવાન એવું કહે છે કે પહેલા કરતા બીજામાં અસંખ્ય ગણી નિર્જરા. રિઝલ્ટની વાત કરું છું, પાછું કહું છું, 12 પ્રકારના તપમાં પહેલા કરતા બીજામાં, બીજા કરતા ત્રીજામાં, ત્રીજા કરતા ચોથામાં, ચોથા કરતા પાંચમામાં નિર્જરા એટલે કે કર્મનું આત્માથી ખરવું
એનો ફોર્સ મલ્ટીપ્લાય થશે. એટલે એક બાજુ માસક્ષમણ કર્યું અને જે નિર્જરા થઈ, અને એક બાજુ ઓણોદરી કરી તો ઓણોદરી નિર્જરા વધી. આપણે કઈ આથી સમજાય એવું નથી. રસપુરી જમવાના અને છતાં નિર્જરા થાય વધારે. સાચું કહું, સંવત્સરીના દિવસે ઉપવાસ કરી લેવો પ્રમાણમાં સહેલો, પણ પાચમના પારણામાં મગ ગરમ ન આવે અને ગરમ ન થવું. હા, અઘરું છે ને, ચિંતા નહીં કરો, ક્યારેક આવો પણ વિચાર કરીએ. હા, એક જણ સરસ છત્રી ત્યાં ગ્રંથ ઉપર. એક કામ કરશો, આજે ગ્રંથ છે ને એ સાચવીને અહીંયા લઈ લો અથવા અંદર પધરાવી લો. આપણો જે અક્ષરે લખેલો છે ને, અને ત્યાં પેલી છત્રી ત્યાં ચરણ પાદુકા ઉપર રાખો. બસ, હા બસ, આવી ગયો. સરસ, મનમાં વિકલ્પ ના કરશો, નહીં તો અત્યારે બેઠા બેઠા બી આપણે હોલમાં શું ખોટા હતા, આ વરી શું ડાયા થવાની જરૂર હતી. દીપકભાઈ ને તો કઈ અહીંયા આ દેશમાં બધું આવું બધું રહેતું હોય, તમે યાર આવા બધા એમ ગયા છો. આ તપ છે. આવી વિચારણા ન કરવી એ શું છે? કારણ કે તપનો એક અર્થ એ છે, જે વખતે જ્યાં છીએ ત્યાં ઓછામાં ઓછા વિકલ્પમાં રહેવું. સમજાય છે આ વાત? વિકલ્પનો અર્થ ઓલ્ટરનેટિવ્સ, મનમાં ઓપ્શન્સ. આના કરતા આમ કરે સારું, આના કરતા આમ કરે સારું. આ બધા યુવકો છે એમને મનમાં હતું જ કે બપોરે કદાચ વરસાદ આવે, પણ સાચું કહું તો સવારનો આનંદ એવો હતો, અને આજે નજીકનું આ જે ફીલ મળ્યું ને, એટલે એમને પણ એમ થયું કે લગભગ વાંધો નહીં આવે. એટલે મારા મનમાં કીધું કે ચિંતા નહીં કરો, ને કદાચ આવે તો એમાં કયા આપણે એમાં કંઈ બહુ એ થઈ ગયા છે કે ઓહો છાંટો લાગી ગયો એટલે તકલીફ થઈ ગઈ. હા, ઉલટું આવા છાંટા લેવા માટે તો ઘરની બહાર નીકળીએ છીએ. હા, ચિંતા નહીં કરો. એટલે પહેલું તપ કયું કયું? અણસણ. બીજું કયું આવ્યું? હવે તમે જોજો, આપણને પ્રશ્ન થાય ને મનમાં કે એમાં કર્મ વધારે કઈ રીતે ખપે, તો એમાં સરસ કહ્યું. શું કહ્યું? હો, પોતાના મનને સમજણપૂર્વક કંટ્રોલ લેવો એ વાસ્તવિક તપની દિશાનું સાધન છે. તો ઉણોદરી કર્યું, તો ઉણોદરીનો અર્થ શું થયો? ઓછું જમવું. હવે સાચું બોલજો, તમારો બી અનુભવ પ્રેક્ટિકલ ખરો કે નહીં? ઉપવાસ કરી લેવો પ્રમાણમાં સહેલો, પણ જમવા બેસીએ અને ભેલપુરી, આજે બપોરે પીરસાતી હતી ને બરાબર, રસમ વડા, અને તે વખતે ભાવતા હતા, અને પછી ભગવાનનું વચન યાદ આવે કે આજે ઉણોદરી કરવાની છે. હા, અઘરું પડે કે ન પડે? અને એનાથી વધારે બીજું કહું, બાકીના બધાના તપ એ બહારથી દેખાવામાં ઓછા થાય, એટલે કોઈ બહારથી આપણને સાતા પણ ન પૂછે ઉણોદરી માટે. હા, નહીં વાંધો આવશે, જેમને ખ્યાલ છે કરી. આને ઢાંકવું પડશે આ સ્પીકરને. હા, ના મને વાંધો નથી, તમને વાંધો નથી ને? બસ ચાલો, બને તો પુસ્તક જે છે ને આપણું, એને અત્યારે થોડું ઢાંકજો જેથી એને એના પ્રશ્ન. બસ ના, મને આઈ એમ હેપી. નીતિનભાઈ, આ ભાઈ એમ કહ્યું ને કે તમે થોડા મૂવ થઈ જાઓ, તો મને એમ થયું કે મારી ચિંતા કરતા તમે. પછી નજીક આવીને મને શું કહે ખબર? આ એવી સિસ્ટમ છે ને, એટલે તમે આ બાજુ આવી જાઓ. કોઈ આપણા વખાણ કરે એટલે અથવા આપણી કાળજી કરે એટલે બહુ ખુશ થવા જેવું નહીં. હવે મૂળ વાત સરસ સમજી લઈએ, જ્યાં છો ત્યાં ગોઠવાયો, કોઈ ચિંતા ના કરો. પહેલો તપ કયો? અણસમ. ભગવાન એમ કે છે કે એ પ્રમાણમાં સ્થૂલ છે, મોટો છે, એની નિર્જરા ઓછી છે. બીજો તપ કયો? કયો? કુણોદરી. એ પ્રમાણમાં સૂક્ષ્મ થયો પણ એની નિર્જરા વધારે. કેમ વધારે? હવે તમે તમે શાંતિથી વિચારશો કે જેમ જેમ આપણે અંદર જઈશું તેમ તેમ ખબર પડશે કે મનને કેટલું કેટલું સમજાવવું પડતું હશે. હા, ઉપવાસના દિવસે ઉપવાસ કરી લેવો એ પ્રમાણમાં ઓછી સમજણ છે, કારણ કે એક જ ટાઈમ અન્ડરસ્ટેન્ડિંગ સેટ કરવાનું છે અંદર. પણ ઉણોદરીમાં કેટલી વખત ટાઈમ સેટ કરવાનો આવે? ઓછામાં ઓછું 3 વાર, બરાબર ને? ઓછામાં ઓછું 3 વાર. ઉણોદરીથી સૂક્ષ્મ તપ થયો ત્રીજો, અને ત્રીજો શું છે? વૃત્તિ સંક્ષેપ. વૃત્તિ સંક્ષેપ એટલે શું? વૃત્તિ એટલે ઈચ્છા, એને સંક્ષિપ્ત કરવી. ઈચ્છા સંક્ષિપ્ત કરવી એટલે જમવા બેસી ગયા, હવે જમતી વખતે મેં એવા માણસો જોયા છે કે જેને સંકલ્પ છે કે પોતાની વૃત્તિ ઉપર નિયંત્રણ રાખવા માટે જુદા જુદા અભિગ્રહ ધારણ કરે. શું ધારણ કરે? અભિગ્રહ. અભિગ્રહ શું ધારણ કરે ખબર? કે આજે રસોઈમાં ત્રીજી વસ્તુ જે પીરસવા આવશે એનો મારે ત્યાગ. હવે તમે એની સૂક્ષ્મતા સમજો. ઉપવાસ આંબીલ પ્રમાણમાં કરી શકાય, પણ નૌકારસી કરવા બેઠા છે અથવા જમવા બેઠા છે, કોઈ તપનો ખ્યાલ નથી, તપનો અભ્યાસ નથી, કોઈ સ્વામી સાતા પૂછવાનું નથી, બરાબર ને? અને તે વખતે આવો અભિગ્રહ કર્યો અને લાખ ફાવે તો એવું બને કે પેંડા જ હોય અને બહુ ભાવતા હોય અને તેમાં પાછા સ્પેશિયલ જે પ્રકારના આપણને ગમતા હોય એવા જ બનાવેલા હોય અને એ પેંડા લઈને કોઈ નીકળે. હવે અભિગ્રહ લેવાઈ ગયો કે ત્રીજી વસ્તુ ત્યાગ, અને પછી તમે જોજો આખા જમણવારમાં પેંડો જ દેખાશે. હા હા, શું 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 દેખાય? આખા જમણવારમાં માત્ર પેંડો દેખાય. આમ જેટલી વાર આવી જાય પછી તમે કે ભાઈ પેલા ને કે થાળી લઈને અહીં જાવ ને એવું નહીં કરે. ચાલતું હોય તો આપણે કઈ પણ જઈએ કે ભાઈ પેલા પીરસવાળાને કહી દો કે આ લાઈનમાં પેંડો લઈને નહીં આવે, કારણ કે રોટલી. હા શું કે ત્રીજો કેમ લાવ્યા? આના પર તો એનાલિસિસ થાય, આના પર તો કમિટી રચાય, આના પર તો કમિટીમાં મીટિંગો થાય અને મીટિંગોની અંદર આના નિર્ણયો લેવાય કે આ ભાઈને મીઠાઈ પીરસવાની આવડત નથી અને આવતીકાલથી મીઠાઈ મોકલવાના નહીં. હા, સિક્વન્સ ની ખબર નથી પડતી. અને પછી સિક્વન્સમાં પેલું યમરાજા વાળું થાય, પહેલાનું છેલ્લું થઈ જાય તો. એટલે ત્રીજો તપ કયો? કયો? વૃત્તિ સંક્ષેપ. કારણ જીતની કમ ઈચ્છાએ જિસકી સુખી મનુજ વહ ઇતના. આપણે એમ માનીએ છીએ કે મારી પાસે પૂરતું જમવાનું, રહેવાનું, ગમવાનું મોજ પ્રમાણેનું નથી, માટે હું દુઃખી છું. ભગવાન એમ કહે છે કે જેટલી આપણી વૃત્તિ એટલે કે ઈચ્છાઓ નાની, એટલો સુખનો દરિયો મોટો. અને જેટલી ઈચ્છાઓનો દરિયો મોટો, એટલી મનની ખારાશ વધારે. કારણ ઈચ્છાઓ આજ સુધી ક્યારેય કોઈની પૂરી થઈ નથી, ઈચ્છાઓ આજ સુધી ક્યારે બી કોઈની સમાપ્ત થઈ નથી. આપણે સમાપ્ત થઈ જઈએ, ઈચ્છાઓ ક્યાં સમાપ્ત થાય છે? અને એટલા માટે ભગવાન એમ કહે છે કે ત્રીજો તપ વૃત્તિ સંક્ષિપ્ત છે. તો કે વૃત્તિ સંક્ષિપ્ત દ્વારા કરવાનું શું? તો કે મારી જે જે ઈચ્છાઓ છે એને મારે નિયંત્રણમાં લાવવી છે. કે તને શું વાંધો છે? તારે જમવું જ છે ને, પેટ ભરવું જ છે ને,
તો કઈ વાંધો નહીં, આજે આટલામાંથી, આજે આટલામાંથી તું તારું ચિત્ત સંભાળી લે. ખ્યાલ આવ્યો? અઘરું છે કે નહીં? હવે યાદ આવશે? અઘરું છે ને કે નહીં? અને કેવળ ભોજનમાં જ નહીં, તમે સમજો હવે વાત આગળ ચાલશે. તપ એટલે કેવળ ભોજન સાથે સંબંધ નથી, તપનો સંબંધ મન અને આત્મા સાથે છે. એકાશનું કે બેઆશનું તો દિવસના એક વાર કરીએ, બે વાર કરીએ, ભોજન તો વધુમાં વધુ ત્રણ વાર કરીએ, વૃત્તિઓ તો 24 કલાક ચાલતી હોય. વાત સાચી કે ખોટી? વૃત્તિઓ તો ચાલ્યા જ કરતી હોય. એટલે જ્યારે જ્યારે વૃત્તિની ઉપર જ્ઞાનનું નિયંત્રણ મુકાય, લાચારીના કારણે વૃત્તિ ન પોષાય એની વાત નથી કરતા અહીંયા. યુ ગોટ ધ પોઈન્ટ? આપણે ઇનસફિશિયન્ટ આપણું બેલેન્સ હોય અને આપણે ન કંઈ ખરીદી શકીએ. તમને ખબર છે, એકવાર સોક્રેટિસ એથેન્સના બજારમાં ગયા અને એથેન્સના બજારમાં સોક્રેટિસ આખું બજાર ફર્યા, એમણે કશું જ ન લીધું અને બહાર આવ્યા. અને તે વખતે પેલા એક મિત્રે પૂછ્યું છે કે યુ ડોન્ટ લાઈક એનીથિંગ? તો સોક્રેટિસે જવાબ આપ્યો છે, આઈ લાઈક સો મેની થિંગ્સ, હા આઈ ડીન આઈ લાઈક સો મેની થિંગ્સ. તો કે તમે પરચેસ કેમ નહીં કરી? તો કે મને કોઈની આવશ્યકતા જ નથી. અને તમને કહું, હું ઘણી વાર આ અર્થમાં, એના બીજા અર્થો આવે, હું ઘણી વાર આ ચિલ્ડ્રન્સના અત્યારે બધા સ્ટોર્સ જોઉં ને, પછી આ બધા મોલ્સમાં જઈએ અને જે ઝીણામાં ઝીણી ડિટેલિંગ સાથેની જે સામગ્રીની આખી દુનિયા ખડી થયેલી જોઈએ ને, ત્યારે ભગવાનનો ઉપકાર છે. ઘણી વાર એવો વિચાર આવે, બધી વાર આવે એવું નથી, ઘણી વાર તો ગમે પણ છે, કોઈ વાર તો ખરીદીએ પણ છે, પણ ઘણી વાર એવો વિચાર આવે કે ભગવાન આ બધી વસ્તુ વગર મારી જિંદગી ચાલી શકે છે, કેટલો બધો તારો ઉપકાર. અમને એક ચીજની મને જરૂર ન પડી, આ એક બચપણ માટે આટલા મોટા સ્ટોર છે, અમને એક પણ ચીજ નહોતી, તોય મારું બચપણ તો સરસ પસાર થઈ ગયું અને મોટોય થઈ ગયો, તો મને તો કેટલો મોટો ઉપકાર કર્યો ભગવાન. વૃત્તિ સંક્ષેપ તો તપનો અર્થ ખાલી દ્રવ્ય ધવારવા એ નથી. તમે સમજો મુદ્દો, જ્યાં જ્યાં વૃત્તિ જાગે ત્યાં ત્યાં સમજણ પૂર્વક એને નિયંત્રણમાં લઈ લેવું અનિવાર્ય છે, જરૂરી છે, ચાલે એવું છે, નથી કરવું જવા દે. એટલે આ તપ થયો. આપણને કોઈ પૂછે કે તપ એટલે શું, તો આપણે અત્યાર સુધી શું કહીએ, એકાશણું બેસણું ઉપવાસ આંબેલ. પણ ભગવાન એક પણ જગ્યાએ વાત જ નથી કરતા. અને વાત નથી કરતા એનું કારણ એ છે કે આ તો 12 પગથિયામાંનું પહેલું પગથિયું છે. એ ચડવાનું જરૂર છે, પણ એ ઉપરના 11માં જવા માટે. યુ ગોટ ધ પોઈન્ટ? એટલે ત્રીજો સૂક્ષ્મ થયું એનાથી, પછી ચોથું, પહેલું પાછું યાદ કરી લો, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, રસત્યાગ. હવે જોજો કેટલો પ્રભુનું શાસન, એના માર્મિક રહસ્યો અને કેટલો ગજબ પ્રભુનો આપણી ઉપરનો ઉપકાર. કારણ કે ભગવાન એમ કહે છે કે તમને ભૂખ્યા રાખવામાં મને કોઈ રસ નથી, તમને પીડા આપવાનો તો હું વિચાર પણ ન કરું, પણ તમને કામ ચલાવ પીડાઓ દેખાય છે અને મને તમારી પીડાનું મૂળ દેખાયું છે કે તમે ઈચ્છાઓ કરી કરી કરીને દુઃખી થયા છો, તો હું જુદા જુદા રૂપે તમને ઈચ્છાથી મુક્ત થવા દ્વારા કાયમ માટે તમે દુઃખમાંથી મુક્ત થાવ માટે હું ધર્મની તીર્થની સ્થાપના કરું છું. સમજાય છે? આ નથી ખબર એટલે આપણે બોલીએ, આપણું તો યાર પર્યુષણ આવે એટલે આ આંબેલની ઓળી આવી ગઈ પાછી અત્યારે. એટલે પહેલું શું આવ્યું? અણસણ. બીજું, ત્રીજું, ચોથું. આપણે સમજો કે નક્કી કર્યું કે ત્રીજું દ્રવ્ય નથી વાપરવાનું, એટલે વૃત્તિ સંક્ષેપ કર્યું. પણ ભગવાન એમ કહે છે કે એમ નહીં, પહેલું દ્રવ્ય જે આવ્યું તારા ભાણામાં એમાં તું આસક્ત થશે તો શું? સમજાય છે?
પહેલું ખર્ચા જ હતી, સમજો કે ચા જ, પણ એમાં તું ચાહના પૂર્વક ડૂબી ગયો. બાપુ ચા શું બનાવી, કેતન ભાઈ મસાલો ક્યાંથી લાવ્યા, કેટલા વખતે આવી ચા પીધી હા બાપુ, મજા આવી ગઈ. તમે જોજો ક્યાં ક્યાં શરૂ થાય છે. આજુબાજુ વાળા ચાર જણને બોલાવશું પાછા, તમે ચા પીધી, તમે ચા ચાખી, કેતન ભાઈ એક કામ કરો બીજી ચાર બનાવો ને અહીં નહીં લાવતા. મસાલો મોકલજો પેલો કે ભગવાન એમ કે છે આપણું સ્કેનિંગ કરશું ત્યારે ખબર પડશે કેટલા ગુલામ છે આપણે આપણી ઈચ્છાઓના. આપણે એમ માનીએ કે આપણે ઇન્ડિપેન્ડન્ટ છીએ, આપણે આઝાદ છીએ, એ તો ભ્રમણા છે. કેટલી બધી ગુલામી, કેટલા બધા ગુલામના પ્રદેશમાં આપણે જીવીએ છીએ. બાહ્ય તપ લઈ લઈશું, ચિંતા નહીં કરતા, પૂરું થશે અત્યારે. વૃત્તિ સંક્ષેપ કર્યા પછી શું આવ્યો, રસત્યાગ. એટલે જે દ્રવ્ય ભાણામાં આવી ગયા છે અથવા જે કપડાં પહેરી લીધા છે, માત્ર ભોજન નહીં સમજતા, જે કપડાં પહેરી લીધા છે, જે ઘર વસાવી લીધું છે, એમાં આસક્તિનો ત્યાગ કરવાનો. એટલે શું શબ્દ વાપર્યો, રસત્યાગ. પછી કાય ક્લેશ. કાય ક્લેશ શબ્દ એટલો મજાનો છે, આપણે ક્લેશ શબ્દનો અર્થ નેગેટિવ કરીએ છીએ, અહીંયા ક્લેશ શબ્દનો અર્થ પીડાનો અર્થ છે. પીડાનો અર્થ એટલે કેટલું સરસ મજાનો છે કહું તમને, જે કાયા આપણને અત્યંત ગમે છે, જે કાયા આપણને અત્યંત સુંવાળી લાગે છે, જે કાયા આપણને ખૂબ પ્રિય છે, એ કાયા એને પીડા થાય ત્યારે અંદરથી પીડિત ન થવું, એ કાય ક્લેશ નામનું તપ છે. અને છેલ્લી વાત કરીને આપણે ઉભા થઈએ, કારણ કે આની ઈચ્છા વધારે લાગે છે આજે. હા, અને છેલ્લો કયો, સલ્લીનતા. સલ્લીનતા એટલે શું ખબર, અત્યારે આ વરસાદ પડે છે અને તે વખતે હાથ પગ હલાવ્યા વગર જેમ છે તેમ બેસવું, એનું નામ સલ્લીનતા છે. આ ઘરની વાત નથી કરતો, અતિચાર બોલો છો ને એમાં શું બોલીએ છે, સલ્લીનતા તણા અંગો પાંગ સંકોચી રાખ્યા નહીં. એનો અર્થ શું ખબર છે, દેખાય કે સ્વાધ્યાય ચાલુ થાય અને તમે નક્કી કરો કે જ્યાં સુધી ગુરુ મહારાજ સર્વમંગલ ન કરે ત્યાં સુધી આ શરીરમાં કોઈ પણ પ્રકારનું હલનચલન કરીશ નહીં, આ સલ્લીનતા નામનો તપ થયો. સમજાયું, સૂક્ષ્મ થતું જાય છે. હા, અને છતાં આ છ એ છ પ્રકારના તપને ભગવાન હજી માત્ર બાહ્ય તપ કહે છે. આપણી બુદ્ધિ કદાચ નહીં ચાલે, કારણ આમાંનું 10% કરતા બી ફે 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 ફીણ આવી જાય છે. હા, આનાનું 10% કરતા પણ ફીણ આવી જાય. વહેલી સવારે ઘરથી નીકળીએ અને સામે કોઈ મળે અને પૂછે કે દીપકભાઈ કેમ છો, આજે થોડા ઢીલા કેમ દેખાવ છો, આજે 28 પહેલો ઉપવાસ છે ને, એટલે કે હજી તો નૌકારસી નથી આવી, હજુ ગઈકાલના દાળ ઢોકળી ને પાણીપુરી પેટમાં છે. હા, હજુ રૂટીન નૌકારસી નથી આવી, પણ ચિત્તની અંદર એ પ્રકારનું સાંભળવાનું ગમે એવું, એટલે તરત આપણે શું કહીએ, આજે 28 પહેલો દિવસ છે ને. અને જો ભૂલથી આ મૌલિન સાતા પૂછ્યા વગર જતો રહે, એટલે અંદર અસાતાનો જે પહાર આવ્યા, શું સંસ્કાર આપ્યા એના મા બાપે, હા શું સંસ્કાર આપ્યા એના મા બાપે, આટલો વિવેક નથી, કમસે કમ સાતામાં છે એટલું તો બોલવું જોઈએ ને. આ બીજો વિષય છે, મારી મૂળ વાત પેલી છે. આપણે એમ માનીએ છીએ કે તપ થતો નથી. ભગવાન મહાવીર એમ કહે છે કે કોઈ પણ હાલતમાં, કોઈ પણ સ્થિતિમાં, કોઈ પણ વયમાં, કોઈ પણ સ્થાનમાં, કોઈ પણ દિવસે, કોઈ પણ રાત્રે તપ ધર્મ કોઈ પણ કરી શકે છે. આ કેટલું મોટું આશ્વાસન છે, સમજાય છે? કેમ? કે તપ એટલે માત્ર ભૂખ્યા રહેવા પૂર્વક થતો ઉપવાસ નહીં, એ તો એનો એક ભાગ છે. સાચું બોલજો, હું મેલબોર્ન આવું કે પર્થ આવું કે સિડની આવું, કહેવાય શું? ઓસ્ટ્રેલિયા. હું ઓસ્ટ્રેલિયામાં આવીને હું જયારે પાછો આમ જાઉં ઇન્ડિયા, કોઈને પૂછું કે ક્યાં જઈ આવ્યા, કે તને આપણે ક્યાં જઈ આવ્યા, તો શું કહીશું? ઓસ્ટ્રેલિયા જવે. હવે સાચું બોલજો, આખું ઓસ્ટ્રેલિયા જોયું? યુ ગોટ ધ પોઈન્ટ? આખું ઓસ્ટ્રેલિયા જોયું? લાખવા તો મેલબોર્ન પણ નહીં જોયું હોય, આપણે તો રાઈ સ્ટ્રીટ, બીજું શું? હે ચોખાની પોળ. છતાં પણ બહુ ખુશ છો તમે બધા. હું જયારે ભારત પહોંચું ને, હું કોઈને કહું કે મેં હું ઓસ્ટ્રેલિયા જઈને આવ્યો, તો હું ખોટું તો નથી બોલતો? વિઝા બતાવું ને ભાઈ, સિક્કો લાગેલો છે. છતાં આખું ઓસ્ટ્રેલિયા મેં ન ફર્યું હોય એવું બને. કેમ? તો કે મારે જ્યાં જેટલું કામ હોય અથવા મારી જેટલી જરૂરિયાત હોય એટલું હું જાઉં. વાત સાચી ને? એવી રીતે જેવું જેનું શરીર, જેવી જેની ક્ષમતા, જેવો જેનો રસ, જેવા જેના સંજોગ, પણ કોઈ પણ સ્થિતિમાં હું તમને એટલું પૂછું, ઉપવાસ રોજ ન કરી શકીએ, કદાચ આપણું શરીર નથી એને માટે. કદાચ ઉણોદરી કરી શકીએ? ઉણોદરી, એનાથી એક ચડિયાતું સ્ટેજ વૃત્તિ સંક્ષેપ કરી શકીએ? કરી શકીએ કે નહીં કરી શકીએ? દાખલા તરીકે તમને એક સીધો નાનો એ ઉદાહરણ આપું કે આપણા માટે કોઈ ચાર ડ્રેસ લાવ્યો અને એમ કહ્યું કે આમાંથી એક તારે લેવાનું છે. આવું બને કે નહીં? બને ને? આપણે તો બહુ ઓછું બને. ના મારે, ના મારે, હું તમને સાચું કહું, મારો બિઝનેસની એક વાત કરું, મારે ડાયમંડ જ્વેલરીમાં આખા વર્ષના એક્ઝિબિશનો જે મારે કરવાના આવે, ઇન્ડિવિઝ્યુઅલ એક્ઝિબિશનો, એમાં 3-4 વખતથી ઘણા જેન્ટ્સ મને પૂછે કે દીપકભાઈ આટલી બધી લેડીઝ માટે તમે જ્વેલરી બનાવી છે, જેન્ટ્સનું થોડું તો કંઈક મૂકો. કારણ કે આવે સાથે કપલ, પેલા બેન શાંતિથી બધું જુએ ને નક્કી કરે કે આટલું આટલું મને કામ આવશે, અને પેલા ભાઈ તો ખાલી હા કે ના, વધુ ના તો બોલવાની હિંમત ઓછી હોય. તું સમજીને લેજે તારે જે લેવું હોય એટલું કે. હે, એમાં જ બધું આવી ગયું. એટલે પછી હું એ ભાઈઓને હસતા હસતા કહું કે મેં બિઝનેસનો સ્ટડી કર્યો છે, તો મારા ટોટલ બિઝનેસમાં less than 10% જ વોલ્યુમ જેન્ટ્સનું છે. મેં કીધું, મને કે એવું કેમ, તમે બનાવતા નથી ને એટલે લેતા નથી લોકો એમ કહે. મેં કહ્યું વાત સાચી, પણ તમારા ખિસ્સા વધે પછી ખર્ચશો ને? મેં કીધું કોટા તો ત્યાં જ પૂરો થઈ જાય, કોટા તો ત્યાં જ પૂરો થઈ જાય. વાત એટલી છે, ચાર ડ્રેસ આવ્યા અને તે વખતે કોઈકે કહ્યું કે તને જે ગમે તે તમે લઈ લો આમાંથી. આપણે બી કોઈ વાર શર્ટની ઓપ્શન આવે છે? હા, કોઈક વાર આવે છે, જો હશે. તે વખતે ભગવાન યાદ આવે અને તે વખતે વૃત્તિ સંક્ષેપ નામનો તપ કરવો હોય, એટલે આપણે એમ કહીએ બધી મારી સાઈઝ છે, મને બધા કલર ગમે છે, બધા આપી દો કે. લાગે છે કે આજે ફાઇનલની મેચ છે, એક એક બોલે, એક એક બોલે. હા, એના કરતા ઉપવાસ કરવા સારા કે. આપણને હસવું આવે પણ આનંદથી ગદગદિત થઈ જવાય કે કેવા ભગવાન મળ્યા છે, કેટલું સૂક્ષ્મ નિરીક્ષણ કર્યું છે. વૃત્તિ સંક્ષેપ એટલે તે વખતે ચાર શર્ટ મને કોઈ બતાવે અને હું એમ કહું કે મને બધા ચારે ચાર કલર ગમે છે, ન ગમતા હોય તો પણ, આ માયા નથી, સમજજો તમે. કારણ કે મારો આશય શું છે? તપનો છે. મારો આશય શાનો છે? તપનો છે. એટલે હું એમ કહું કે મને ચારે ચાર કલર ગમે છે, સાઈઝ મારી જ છે, તું જે કહેશે તે મને કોઈ સરસ છે. અને ભૂલથી એવું બન્યું કે મને લીલો જ કલર ન ગમતો, એને એક એ જ મૂકે અને પેલા ત્રણ લઈ લઈ. આજે નાની 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 એક સુરેશભાઈનું એક ગીત નિકેશ બહુ સરસ ગાતો હતો, મન રાઈનો દાણો મન પથ્થરીઓ પાળ મન ફૂલને બાગ બગીચો મન કાટાની વાળ મન રાઈનો દાણો. કેટલું સૂક્ષ્મ મનનું નિરીક્ષણ ભગવાને કરીને આપ્યું છે. હવે તમે મને કહો, આ શિબિરમાંથી નીકળીએ પછી દિવસના પહેલા તો એવું હતું કે પર્યુષણ આવે એટલે તપ કરવાનો, ઓળી આવે એટલે તપ કરવાનો. પણ આજે વિનયજી મહારાજે કહ્યું કે રોજ સવારે જાગીએ અને સૂઈએ ત્યાં સુધી તપ કરવાનો, તપમાં રહેવાનું. કેમ? તો કે કર્મ જો રોજ બાંધીએ છે તો કર્મની નિકાચના પણ રોજ કરવાની, તો જ બેલેન્સ આવશે ને ક્યાંક થોડુંક ઠેકાણું. કર્મ રોજ બાંધવાના, પ્રત્યેક સમયે સાત, અને પર્યુષણના આઠ દિવસમાં સાફ કરવાની મહેનત કરી. કે ખોટું છે તો કે ના, એ બરાબર છે, એની જુદી વ્યવસ્થાનો હેતુ છે. પણ જે ક્ષણે આત્મા જાગ્રત થાય એટલે એને એમ થાય કે મારે તપ કરવો છે. તો તપ કેવો કેવો કરવાનો? વૃત્તિ સંક્ષેપ, રસત્યાગ, કાયિક ક્લેશ, સલ્લીનતા, આ જુદા જુદા તપના પ્રકારો છે. અને એનાથી ચડિયા તો હાજી કઈ પૂછ્યું કે એ વૃત્તિ સંક્ષેપનો વિસ્તાર છે. ચૌદ નિયમ જે ધારીએ છે ને, સચિત્ત દબ્બ વિગઈ વાણ તંબોલ વત્થ કુસુમેશુ વાણ સૈણ વિલેવણ બંભ દિશી નાણ ભત્તેશુ, એ જે ચૌદ નિયમ ધારીએ છે એ આ વૃત્તિ સંક્ષેપનો વિસ્તાર છે. દાખલા તરીકે પહેલો શું આવે? ઓસ્ટ્રેલિયા ખંડ. પણ પછી તમે એમાં ડિટેલમાં જાઓ તો વિક્ટોરિયા, એમાં પાછા ડિટેલમાં જાઓ તો મેલબોર્ન, એમાં ડિટેલમાં જાઓ કે શિબિર ક્યાં છે તો, અને એમાં પણ સ્વાધ્યાય કરવા ક્યાં બેસા હતા કે નીચે વરસાદની વચ્ચે. ડિટેલિંગ થયું ને? એમ દરેકના પ્રકાર છે અને દરેક પ્રકારમાં એટલું ડિટેલિંગ આપ્યું છે, એટલું ડિટેલિંગ આપ્યું છે. હરિભદ્રસુરી મહારાજે તો અષ્ટક પ્રકરણની અંદર તપ નામનું આખું અષ્ટક રચ્યું છે કે તપ એટલે શું. અને એક વાત તમને કહું, આ જીવન તપથી વાસિત કર્યા વિના જવા માટેનું નથી. કેવળ ખાવું પીવું હરવું ફરવું અને કેવળ બે ચાર છોકરાઓને જન્મ આપવા, એ ભલે આપદ ધર્મ આપણો હોઈ શકે પણ આપણે આના માટે જન્મ્યા નથી, એની ક્લેરિટી માટે આ સાંત સુધારસ ગ્રંથ છે. આપણે આના માટે માત્ર જન્મ્યા નથી. સાચું બોલજો, આજે ભેલપુડીમાં મજા આવી કે નહીં આવી? રસમવાડામાં ના સારા હતા, ખરેખર સારા. કેમ? કેતનભાઈ બેઠા છે પાછું. હા સારું હતું ને, રિપીટ બનાવો તો ચાલે. છતાં આપણે કોઈ અહીંયા રસમવાડા માટે આવ્યા હતા? આપણે કોઈ ભેળ માટે આવ્યા હતા? આપણે પૂરણપોળી માટે આવ્યા હતા? આવ્યા અને વ્યવસ્થાના ભાગરૂપે લીધું એની ના નથી. એમ મનુષ્ય જન્મ આત્માને અનંત અનંત જન્મોથી છોડાવવા માટે મળેલો દુર્લભ જન્મ છે. એમાં ક્યારેક હજી એવો વૈરાગ્ય નથી આવ્યો અને એના માટે કદાચ સંસાર માંડ્યો, એના માટે કદાચ બાળકો થયા, એને માટે કદાચ કમાવાનું વ્યવસાયનું કાર્ય કરવાનું થયું, બધું જ કરવું પડવાનું. આપદ ધર્મ, એમાં જે સારો થઈ શકે, એમાં જેટલો ઓછા દેશનો થઈ દોષનો થઈ શકે એ વાત સાચી છે. પણ અલ્ટિમેટલી સાંજે બોર્ડ જઈએ, બેડ ઉપર જઈએ, ત્યારે બે મિનિટ આપણે આપણી જાતને પૂછીએ કે આજે આખા દિવસમાં મારા આત્મા માટે મેં શું કર્યો. ક્ષણમાત્મ વિચાર ચંદન ધ્રુમ વાતોરમી રસા સ્પૃશંતુ મામ. એક ક્ષણ માટે પણ મને મારા આત્માનો વિચાર સૂતા પહેલા આવ્યો? આજે મેં મારા આત્માનું શું કર્યું? આજે મેં મારા આત્માને ક્યાં ક્યાં કર્મથી બાંધ્યો? આજે મેં મારા આત્માને ક્યાં ક્યાં કર્મથી છૂટે એવા રસ્તાએ અપનાવ્યો? કારણ હું તમને એક સિમ્પલ સવાલ કરું, આપણો વ્યવહારનો પણ ઉકેલ છે. મેલબોર્નની ફાઇનલની મેચ જોવા માટે ઇન્ડિયાથી કોઈ માણસ મેચના આગલા દિવસે આવે અને કોઈ પણ કારણસર મેચ કેન્સલ થઈ જાય, વરસાદ પડી ગયો, વોટ એવર ઇટ મે બને ને એવા બધા કારણો, અને મેચ જ કેન્સલ થઈ ગઈ અને પોઈન્ટના આધારે એ લોકોએ કપ જેને આપવાનો હતો તેને આપી પણ દીધો. હવે જે માણસ ઇન્ડિયાથી અહીં સુધી શાના માટે આવ્યો હતો? મેચ માટે. પણ આવેલો એટલે એણે નક્કી કરેલો કે ચાલો ચાર દિવસ સિડની છે, બે દિવસ બ્રિસ્બેન છે, આ છે તે છે, જઈને જઈશ. એ બધું જ ફરશે બી ખરા, સપોઝ ફરે બી અને ઇન્ડિયા જાય, એ શું કહેશે? ફેરો નિષ્ફળ ગયો કહેશે? થશે તો કોઈ કહેશે કે શું નિષ્ફળ ગયો, અમને ખબર છે કેટલા ડોલર લાગ્યા ફેરવતા ફેરવતા. ટ્યુબલાઇટ થાય કેમ કોઈક વાર, બધી વખત બલ્બ થાય એવું કોને કીધું? તમને લઈને બ્રિસ્બેન ગયા, તમને લઈને ગોલ્ડ કોસ્ટ ગયા, કેટલી વખત કાર સ્વેપ કર્યો, કેટલી વખત આ કર્યું, અને તમે કહો યાર ફેરો નિષ્ફળ ગયો. આપણે બેની સાથે સંમત થઈ કે યસ યુ આર રાઈટ, ફેરો નિષ્ફળ ગયો. કેમ? તો કે અહીંયા ફરવા નહોતા આવ્યા, આવ્યા માટે ફર્યા, પણ જેના માટે આવ્યા તે ન થયું માટે ફેરો નિષ્ફળ ગયો. એમ આ મનુષ્ય જન્મ એ કોઈ એક પતિના પત્ની બનવા માટે, એક પત્નીના પતિ બનવા માટે, કે બે ચાર છોકરા આપણને વાલથી મમ્મી મમ્મી કરે એના માટે આપણે આવ્યા નથી. એ આપદ ધર્મ હતો, કર્યો, એમાં પણ જેટલું સારું થાય તેટલું કર્યું, એની ના નથી. પણ એક વખત અહીંથી જતા પહેલા જે હેતુ માટે આપણે આ જન્મ લીધો છે એ હેતુ શું છે? તો કે અનંત અનંત કાળનો જન્મારો અટકી જાય એવી સાધના જે અર્થમાં થઈ શકતી હોય એ અર્થમાં કરવા માટે અહીંયા આવ્યા હતા. કેમ? તો કે દેવલોકની અંદર સંભવ નથી, તિર્યંચમાં સંભવ નથી. કારણ કે તિર્યંચમાં શું છે? લાચારી છે, અસહાયતા છે, અજ્ઞાન છે. આપણી ભાષામાં સમજવાની વાત, આમાં એનું પણ જ્ઞાન અને સંવેદન તો છે જ, પણ આપણે જે અર્થમાં વાત કરીએ છીએ એ અર્થમાં. નરક એની વેદનામાંથી બહાર નથી, દેવલોક એના સુખના એમાંથી બહાર નથી, તિર્યંચ અસહાય છે. મનુષ્ય ગતિ એકમાત્ર એક ગતિ હતી કે જેમાં આવી સંભાવના હતી, એમાં આપણે આવી ગયા. અને એમાં ભગવાને એક સરસ વાત કરી કે આપણે જેના માટે આવ્યા છે એનો વિચાર જ ભૂલાઈ જાય તો એનાથી વધારે કરુણતા આ જીવનની શું હોઈ શકે. આપણે જેના માટે આવ્યા એ વિચાર જ ભૂલાઈ જાય, પહોંચાય ન પહોંચાય બીજો મુદ્દો, પણ શાના માટે આપણે આવ્યા હતા, આપણો હેતુ શું હતો, તો એનાથી વધારે કરુણતા શું હોઈ શકે છે. અને એટલા માટે આ શાંત સુધારસ ગ્રંથ આપણને આપણા કોઝને, આપણા હેતુને, આપણા ધ્યેયને આપણી આગળ ઉઘાડું કરે છે કે હે ભાઈ, હે વિનય, હે ચેતન, તું સંભાળ, તું નિજ ઘર સંભાળ, તારું ઘર સંભાળ, કે તું શાના માટે આવ્યો છે. અને એટલા માટે ચાર છ બાહ્ય અને છ અભ્યંતર તપ બતાવ્યા. અને છ અભ્યંતર તપ નિજરા તત્વ પૂર્ણ જ કરી લઉં છું, જો સ્થિરતા આવી ગઈ, ખ્યાલ આવ્યો? મનમાં હતું પણ પેલી આપણી ચંચળતા, આપણને એમ થાય કે બીજું થશે તો, બીજું થશે તો, આમ થઈ જશે તો, નિર્જરા તત્વ પૂરું કરી લે. બહુ જ આનંદની વાત. છેલ્લી વાત લેવો, છ પ્રકાર કયા કે કયા? બાહ્ય અને છ અભ્યંતર. અભ્યંતરમાં પહેલું શું આવ્યું? પહેલું શું આવ્યું? પ્રાયશ્ચિત. પહેલું શું આવ્યું? બીજું, બીજું વિનય. પાયચ્ચિત્તમ વિણવ વ્યાવચ્ચમ તહેવ સજ્જાઓ જાણમ ઉત્સગો વિય અભ્યંતર તવો હોય. બરાબર, પહેલું અભ્યંતર તપ કયું? પહેલું પ્રાયશ્ચિત. તમને કહું, આખી જિંદગી માસક શ્રમણના પારણે માસક શ્રમણ કરવું હજી સહેલું, પણ પોતે કરેલા પાપને જે ભાવે કર્યા એ ભાવે કોકની પાસે પ્રગટ કરવું અત્યંત અઘરું. સમજાય છે આ વાત? અને પ્રાયશ્ચિતનો અર્થ એ છે કે પોતે કરેલા પોતાના મન વચન અને કાયાના અયોગ્ય વર્તનને, અયોગ્ય વાણીને, અયોગ્ય વિચારને અયોગ્ય રૂપે સ્વીકારી યોગ્ય પુરુષોની પાસે પૂર્ણ રીતે વર્ણન કરવા પૂર્વક એમાંથી નીકળવાનો પ્રયાસ, એ પ્રાયશ્ચિત છે. કે આ મેં કંદમૂળ ખાધા, કે મેં આ કર્યું, જે કંઈ લખીએ છીએ. અને સાચું કહું, પગ નીચે કીડી આવી જાય અને પ્રાયશ્ચિત લઈએ એટલા સંસ્કાર હજી છે, પણ મારી વાણીથી મેં કેટલાને પગ નીચે કચડ્યા છે એનું પ્રાયશ્ચિત લેવાનો વિચાર હજી આવતો નથી. હા, પગ નીચે કીડી આવે અને એનું પ્રાયશ્ચિત લઈએ, સારો સરસ છે, આચાર છે. પણ એના કરતા પણ મેં એવી વાણી બોલી, અરે મીટિંગમાં મેં એક વાક્ય એવું કીધું ને સાહેબ, એવો ઉભો ને ઉભો સળગી ગયા, પાપ બોલશે જ નહીં મીટિંગમાં, ઉભો જ નહીં થાય. અને એની વાત 25 જગ્યા કરીએ. અને તે વખતે ભગવાન એમ કહે છે કે મીટિંગ સાની હતી દોસ્ત? તો કે પ્રતિષ્ઠા મહોત્સવ કેમ ઉજવવો એની. મીટિંગ સાની હતી? તો કે પ્રતિષ્ઠા મહોત્સવ કેમ ઉજવવો એની. અને એ મીટિંગમાં મારું 10 વર્ષ જૂનું કોઈ વેર હોય આ ભાઈબંધ જોડે, અને એમાં કોક એ ફસાઈ ગયો, કોક લાગમાં આવી ગયો, તો એને એવો લીધો 10 જણની વચ્ચે સોરી 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 કહેતા એને રાજીનામું અપાવ્યું. અને પછી આપણે કીધું, સાહેબ આપણી આગળ આવવાનું જ નહીં, કોઈ આવે ને બતાવી દઈએ, પછી તો શાંત બેસીએ ત્યાં સુધી સારા. અને પછી ખબર નથી કે આહા, જે કષાયોથી મુક્ત થયેલા ભગવાનની પ્રતિષ્ઠાનો ઉત્સવ હતો, એ જ ભગવાનની પ્રતિષ્ઠાના મહોત્સવની કમિટીનો મેં મારા કષાયની પૂર્તિ માટે ઉપયોગ કર્યો. આવા પ્રાયશ્ચિત ક્યારે લીધા? હા, એટલે પહેલું શું આવ્યું? પ્રાયશ્ચિત. જેવું પ્રાયશ્ચિત આવે એટલે કે જેટલો આત્મા પાપના વિચારોથી હળવો થાય એટલે એનામાં બીજો ગુણ પ્રગટે. કયો? વિનય. વિનય એટલે શું? માન, પછી રિસ્પેક્ટ, બરાબર છે, બહુમાન. પછી આ બધા જુદા જુદા પર્યાય વાચી છે અને જુદા જુદા સ્વરૂપે વપરાય છે. હૃદયમાં હોય એ બહુમાન કહેવાય, મનમાં હોય તો માન કહેવાય, બે હાથ જોડીને આપણે કોઈકને કરીએ પ્રણામ એ પણ આવે. જુદા જુદા અર્થો છે એના. પણ શાસ્ત્રોમાં જયેશભાઈ બેઠા છે, રૂમ પર છે ને? હા, શાસ્ત્રોમાં વિનયના 5 પ્રકાર કયા છે? કેટલા? 5 પ્રકારે વિનય થાય. એમાંના 2 મને યાદ આવે છે, એટલે હું જયેશભાઈની રાહ જોતો હતો, 3 નથી યાદ આવતા. પણ 2 એટલા અદભુત છે, એટલા અદભુત છે. જેના પ્રત્યે વિનય હોય એના ગુણગાન સતત કરવા, અને જેના પ્રત્યે વિનય હોય એના અવગુણને ઢાંકવા. હા, તમે મુદ્દો સમજજો જી. જેના પ્રત્યે વિનય હોય એટલે કે જેના, મને છે ને આ સભામાંથી એક બેને કદાચ પ્રશ્ન પૂછ્યો હતો કે મારો દીકરા પ્રત્યે મોહ છે કે પ્રેમ છે એ મારે સમજવું કઈ રીતે. બેઠા છે બેન આમાં? હા હા, ના બીજા હતા, કઈ વાંધો નહીં, મને પૂછ્યું હતું. હા, મોહ અને પ્રેમ છે, યુ આર ધેર. અચ્છા, એને બહુ સરસ સવાલ પૂછ્યો હતો, બરાબર છે, કે મને મારા પતિ પ્રત્યે કે મને મારા બાળક પ્રત્યે કે મને મારા કોઈ પણ પ્રત્યે એ મોહ છે કે પ્રેમ છે એને મારે શું સમજવું, કેવી રીતે ઓળખવો? તો શાસ્ત્રમાં બહુ સરસ એકદમ નાનું સમજી શકાય એવું ઉદાહરણ આપ્યું છે. મારી ઈચ્છા મુજબ એ કરે એવો જ્યાં વિચાર છે તે મોહ છે, અને એને ગમતું હું કરું એવો જે વિચાર એ પ્રેમ છે. મોરારી બાપુએ કલ્પિત, તું હાજર હતો એ સભામાં અમદાવાદમાં અત્યારે થોડા દિવસો પહેલા. મોરારી બાપુ એક ગુજરાતી ગીતોનો ને સાહિત્યનો એક આખો પ્રસંગ હતો, કલ્પિતભાઈ પણ ત્યાં હતા. 15 મિનિટ માટે, હે 15 મિનિટ માટે કે 20 મિનિટ માટે મોરારી બાપુ ત્યાં આવેલા, એમનું પ્રાસંગિક પ્રવચન હતું. અને મોરારી બાપુએ જે એક વાત કરી, વેલેન્ટાઇન દિવસ હતો તે દિવસે, હા હા વેલેન્ટાઇનનો દિવસ હતો, એટલે મોરારી બાપુએ એમ કહ્યું કે તમે આ લવ 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 શબ્દ જે વાપરો છો ને એ અર્થમાં હું લવ બોલતો નથી, તમે મારો અર્થનો ગેરઅર્થ વર્તન નહીં કરતા, પણ હું તો એવું માનું છું તમે આઈ લવ યુ બોલો છો ને એમાં મને સમજાતું નથી. કેમ? તો કે જ્યાં લવ હોય ને ત્યાં આઈ પણ નથી હોતો ને યુ પણ નથી હોતો. સમજાય છે કે નહીં? કે જ્યાં લવ હોય, જ્યાં પ્રેમ હોય ને ત્યાં આઈ નથી હોતો અને યુ પણ નથી હોતો. હા, હું પણ નથી. ભગવાન તો દૂરની વાત છે, આપણે પરિવારને પણ સાચા અર્થમાં પ્રેમ કર્યો છે કે નહીં જો પૂછવા જઈશું ને તો કદાચ વાડકીમાં પાણી લઈ ડૂબી મરવા જેવાનું મન થાય એવો આપણો ઇતિહાસ છે. આપણે કેવળ આપણી જાતને ચાહી છે, આપણી જાત, આપણા વિચારો, આપણા આગ્રહો, આપણા ખ્યાલ, આપણી માન્યતાઓ, એમાં એટલા બધા પ્રેમમાં, આપણી માન્યતાના પ્રેમમાં એવા પડ્યા છે કે આપણા સગા મા બાપ પણ જો એમાં ફિટ ન થયા તો આપણે એ લોકોની સાથે વિદ્રોહ કર્યો છે. પગે લાગી લઈએ એ જુદો મુદ્દો છે. આપણી પત્ની કે આપણા બાળકો એ પણ જુદી વાત છે. એટલે અત્યારે સમાપનની ક્ષણોમાં છેલ્લી વાત યાદ કરાવી દઉં, કેવો ઉપકાર હરિભદ્રશ્રી મહારાજનો. એમણે આ લખ્યું, લક્ષણ શું લખ્યું કે જેના પ્રત્યે વિનય હોય એના અવગુણને ઢાંકવા. કારણ કે આ જગતમાં સર્વગુણ સંપન્ન તો કોઈ નથી ભગવાન સિવાય. તો તે વખતે ખબર પડે કે એમનામાં થોડીક આટલી તકલીફ છે, મર્યાદા છે, અથવા છે, તો એને ઉઘાડા ના કરવા, એને ઢાંકવા, એનો ઢાંક પીછોડો કરવો. કેમ? તો કે અવગુણ કરતા પણ એમનામાં જે ગુણ છે એ બહુ જ અનુપમ છે, મારે એનો વિનય કરવો છે. માટે આ 5 અવગુણ છે, કઈ વાંધો નહીં, હશે, મનુષ્ય છે ભાઈ, મને એની સાથે લાંબુ નથી, મને તો પેલું ગમે છે એમનો. કોઈના અવગુણ ઢાંકવો એ વિનય કહેવાય એ આ ભગવાનના શાસન સિવાય ક્યાં સમજવા મળે? હા નીતિનભાઈ, અને બહુ લાંબી સરસ વાત કરી છે, હું અત્યારે એનો જવાબ વિસ્તારથી નથી આપતો કે આ બધી કક્ષા ભેદે વાત થતી હોય. શરૂઆતમાં તત્વ તો એવું કહે છે કે જગતના જીવ માત્રને ચાહવાના છે, પણ પહેલું જ જગતના જીવ માત્રને ચાહવાની વાત કરીશ તો હવામાં જશે. એમ આઈ રાઈટ? પહેલા ના ના, આ પૂછ્યો તો ઉત્તર મળ્યો. શરૂઆતમાં કેજીમાં, પછી પ્રાઇમરીમાં, પછી મિડલ એમાં, પછી અલ્ટિમેટ તો આવશે ને ત્યારે તો એમ જ કહેશે કે જગતના એક પણ જીવને એક પણ દુર્ગુણ જોવાની જરૂર જ એટલા માટે નથી પડવાની કે તમે ચાહશો, અને ચાહના જ એવી વસ્તુ છે કે તમને દુર્ગુણ દેખાશે જ નહીં. 18 વર્ષની છોકરી, 20 વર્ષની છોકરી, એના વોર્ડરોબમાં લાલ કલરનો એક પણ ડ્રેસ ન હોય, અને જેવું 21 વર્ષની ઉંમરે સગપણ થાય અને વોર્ડરોબમાં 15 ડ્રેસ લાલ કલરના આવી જાય અને છોકરીને પૂછીએ
કે કેમ તારા વોર્ડરોબમાં કલર લાલ કલર આટલો? એમને બહુ ગમે છે. 20-20 વર્ષની કરેલી માન્યતા એની ઓગળી જાય કે લાલ કલર હું પહેરું છું તો એમને બહુ ગમે છે, એટલે વોર્ડરોબમાં 15 ડ્રેસ લાલ કલરના આવી ગયા. જગતના જીવ માત્રને ચાહવાની વાત સૈદ્ધાંતિક મૂકી જ છે, મૂળમાં મૂકી છે, પણ એ જ્યાં સુધી ત્યાં ન પહોંચાય ત્યાં સુધી શરૂઆત શું કરે? મા બાપનો તો વિનય કર. આ શું કરી? શરૂઆત. પત્નીનો વિનય એક શબ્દ નથી બોલતા આપણે, પણ આગળ જતા આવશે. મેં એવા પણ દંપતિ જોયા છે કે જે બંને પરસ્પરસ એવા એકબીજાના રિસ્પેક્ટથી જીવતા હોય કે તું પણ તારી સાધના માટે આવી છે, હું પણ મારી સાધના માટે આવ્યો છું, એકબીજાને જ્યાં સહાયક થશું ત્યાં થઈશું, બંને આપણે જુદા છીએ અને બંને આપણે એક છીએ, એવા દંપતીઓ જોયા છે. પોતાના બાળકોને જમાડતી વખતે એવા પણ કુટુંબો મેં જોયા છે કે પોતાના બાળકોને જમાડે ને, ઉછેર કરે ને, એ વખતે એની પેરેલલ વિચારણા ચાલતી હોય કે કોક ઉત્તમ જીવ મારા ઘરમાં આવ્યો છે, હું એનું એવું લાલન પાલન કરું કે ફરી પાછી એની સાધના કરવા માટે એ તૈયાર થઈ, સજ્જ થઈ અને પાછો આગળ નીકળી જાય, અને એ રીતે લાલન પાલન રોજ કરી અને એને મોટો કરે, એવા કુટુંબો પણ જોયા છે. એટલે આમાં મોહ ઓગળી ગયો, પ્રેમ આવ્યો, અને જ્યાં પ્રેમ છે ત્યાં જ વિનય, આ બધી વસ્તુ આવવાની છે. એટલે તમને એટલી વાત કહી રાખું કે જેના પ્રત્યે પ્રેમ હોય એને શું અનુકૂળ. એટલે વીર વિજય મહારાજે પૂજામાં શબ્દ આપ્યો છે, તમને અણગમતું ન કરીએ એ જ અમારી પ્રીત. તમને અણગમતું ન કરીએ એ જ અમારી પ્રીત, તમને ગમતું તે અમે કરીએ એ જ અમારી રીત. હે ભગવાન, તમને જે ગમે છે એ અમે કરીએ એ તમારા પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરવાની અમારી રીત છે. છેલ્લી 2 મિનિટની વાતમાં યાદ નામ કરી લઈએ. બાહ્ય તપમાં પહેલું કયું, બીજું, ત્રીજું વૃત્તિ સંક્ષેપ, ચોથું, પાંચમું, છઠ્ઠું, હવે અભ્યંતર તપ. અભ્યંતર તપમાં પહેલું, બીજું, ત્રીજું વૈયાવચ. એટલે વૈયાવચ એટલે શાસ્ત્રીય અર્થ લખવો હોય તો લખી રાખજો, બહુ ગજબ છે. સાધુતાનું સ્મરણ કરીને, સાધુતાનું સ્મરણ કરીને કોઈને પણ દર્શન જ્ઞાન અને ચારિત્રમાં સહાયક થવું એ વૈયાવચ છે. સાધુતાનું સ્મરણ કરીને એમને જ્ઞાન દર્શન અને ચારિત્રમાં સહાયક થવું એને વૈયાવચ કીધું છે. અને જાડી ભાષામાં આપણી અર્થમાં શું કહીએ છીએ? સેવા. પણ એક વાત કહી રાખું, શાસ્ત્રોમાં વૈયાવચ ગુણને અપ્રતિપાતી કહ્યો છે. અપ્રતિપાતી એટલે એકવાર આવે પછી ક્યારે પણ આપણાથી છૂટો ન પડે એવો ભાઈબંધ છે. જ્ઞાન આવેલું ચાલી પણ જાય, ચારિત્ર આવેલું ચાલી પણ જાય, બને, પણ જેનામાં વૈયાવચ સેવા કરવાનો ગુણ આવે એ પછી એકવાર આવે તો પછીના મૃત્યુ નહીં મોક્ષ સુધી એનો સાથ ન છોડે. ખ્યાલ આવ્યો? આ વૈયાવચનો ગુણ. પહેલું શું કહ્યું? અભ્યંતર તપમાં પ્રાયશ્ચિત, બીજું, ત્રીજું, ચોથું સ્વાધ્યાય. આપણે જે અત્યારે કરીએ છીએ એ અભ્યંતર તપ છે. આપણે જે અત્યારે કરીએ છીએ શું કરીએ છીએ? સ્વાધ્યાય 5 પ્રકારે કયો? કેટલા પ્રકારે? પહેલું વાચના, એટલે કે ગ્રહણ કરવું. એક વાત સમજી લેજો, જ્ઞાન પુસ્તકથી લેવાની રીત એ વિકલ્પ છે, મૂળ નથી. જ્ઞાન પુસ્તકમાંથી સીધું લેવાની પ્રોસેસ નથી. શૃણોતિ ઇતિ શ્રાવક, સાંભળવા પૂર્વક લેવું, બહુમાનપૂર્વક બેસીને લેવું, હૃદયના આદરપૂર્વક સાંભળવું, યોગ્ય મુદ્રા અને યોગ્ય વ્યવહાર સાથે સાંભળવું, આ બધી એની રીત છે. એટલે શું થઈ ગયું કે
જ્ઞાન ગુરુ પાસે બેસીને જ લેવું, પછી વિકલ્પ નથી. આપણે અત્યારે શું કર્યું, તમને સમજાયું આ પ્રોસેસ? જે ભગવાને સુજાડી એ ધર્મેન્દ્રભાઈનો ઉપકાર, આ સરસ મજાના ચરણ પાદુકા જે બનાવ્યા, એટલે પહેલે દિવસે આપણે બહુમાનપૂર્વક જે હોલમાં પધરાવ્યા, તો અત્યારે આપણે ત્રણેય દિવસથી આપણે શું વિચાર્યું કે આ આપણને કોણ સમજાવી રહ્યું છે? વિનયજી મહારાજ સમજાવી રહ્યા છે. એટલે આપણે શું લઈ રહ્યા છીએ અત્યારે? વાચના. વાચના એટલે કે સાંભળતા સાંભળતા પછી મનમાં પ્રશ્નો જાગે, એટલે આપણે પૂછીએ, એટલે શું કહેવાય? પૃચ્છના. પછી કહેવાય પરાવર્તના. પરાવર્તના એટલે એનું વારંવાર આવર્તન, પુનરાવર્તન કરવું, જેથી રિવિઝન. હા, થોડો દેશી છું એટલે કહી દેવું. હા, એટલે પુનરાવર્તન, રિવિઝન. પછી અનુપ્રેક્ષા. અનુપ્રેક્ષા એટલે શું? હા, આપણે જે કંઈ પણ વાત સ્વાધ્યાયમાં સાંભળી એનું મથામણ કરતા 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 આપણા જીવનના તે તે ઘટના કે પ્રસંગોને ધ્યાનમાં લઈ અને એની સાથે જોડાણ કરવા પૂર્વક નવા નવા પરિપ્રેક્ષ્યમાં એ વાતને સમજવી. સમજાયું આ વાત? જુદા જુદા અર્થમાં એને સમજવાની કોશિશ કરવી કે ભગવાને એમ કહ્યું તો આનો અર્થ આવો છે, આ હોઈ શકે, આ પણ લાગે છે, આ પણ લાગે છે. અનુપ્રેક્ષા. અને પછી શું કહ્યું? ધર્મકથા. છેલ્લો ભાગ કયો કીધો? ધર્મકથા. ધર્મકથાનો અર્થ શું? નહીં શાલીભદ્રની કથા, સુલસાની કથા, એવું નહીં. અહીંયા અર્થ નથી. ધર્મકથાનો અર્થ એ છે જે સાંભળ્યું, જે પ્રશ્ન પૂછીને દ્રઢ કર્યું, જેની અનુપ્રેક્ષા કરી, જેનું પુનરાવર્તન કર્યું, એ પ્રમાણે આચરણમાં લાવવું, એ ધર્મકથા. સમજાય? હા, એટલે પહેલો અભ્યંતર તપમાં પહેલું કયું? પ્રાયશ્ચિત. બીજું? ત્રીજું? ચોથું? સ્વાધ્યાય. પાંચમું? કાયરસક. છેલ્લો આવશે પાયે ચિત્તમ વિણવ વ્યાવચ્ચમ તહેવ સજ્જાઓ જાણમ ઉત્સગો વિય. ધ્યાન. ધ્યાન એટલે વિચાર વિહીન બનવાનો અભ્યાસ કરવો. શૂન્ય મનસ્ક તો ઘણી વાર બિલકુલ પાગલ માણસ પણ બેઠો હોય. શૂન્ય મનસ્ક એ અર્થ નથી કીધો. જાગૃતિમાં સાવધાની પૂર્વક અભ્યાસ કરવા પૂર્વક વિચારોથી મુક્ત ચિત્તને જોવું, એમાં રહેવું. કોઈને રસ પડે વિશેષ આ વિષયમાં તો કલ્પિતભાઈનો પ્રિય વિષય છે ધ્યાન. અને કલ્પિતભાઈ વર્ષના 10-10 દિવસ 15 દિવસ એમના ગુરુના આશ્રમમાં એક શબ્દ બોલ્યા વગર મૌન 10-10 દિવસો એ પોતે રહેવાના અભ્યાસથી ટીવાયેલા છે. મને એમણે આજે પણ કહ્યું કે આખા સેશનમાં એકાદ વખત દીપકભાઈ શાંત વિચાર ચિત્ત વિચાર વિહીન બનવાની કોશિશ ન કરી શકાય, એવું એમણે આજે મને કહ્યું કે છેલ્લે મધ્યસ્થ ભાવનામાં આપણે આવું ન કરી શકીએ. એટલે ધ્યાન સાદા અર્થમાં આપણી ભાષામાં સમજવું, અત્યારે વ્યવહારિક પેલી ભૂમિકાએ ન પહોંચાય ત્યાં સુધી, નબળા વિચારોથી ચિત્તને ઉપાડી અને શુભ વિચારોમાં ચિત્તને જોડવું. સમજાયું? શુભ વિચારોમાં ચિત્તને જોડવું. અને છેલ્લું શું આવ્યું? કાયોત્સર્ગ. કાયોત્સર્ગ એટલે શું? ચાર નોકાનો આવશે 40 લોક ઉપર એક નૌકા, ન આવડે તેને ખાલી જગ્યા, આવડે તેને ભરેલી જગ્યા. આ વાત નીકળી એટલે મને સમયનું ધ્યાન છે, ચિંતા નહીં કરતા. કદાચ વાપરવામાં થોડું ઉતાળ કરવું પડે, એટલા માટે કે આ તપની ધારા આવી છે ને, કદાચ પાછી ન પણ આવે. વાત નીકળી છે તો એને એક વ્યવસ્થિત પૂરી કરી લઈએ. કાયોત્સર્ગ છે ને, એ કાયોત્સર્ગમાં આપણે ત્યાં લોગસ પણ નથી, નૌકાર પણ નથી. તો અત્યારે ક્યાંથી આવ્યા? આ એક ક્રમ સમજવાનો છે કે ક્યાંથી આવ્યા. તો કે આપણી કક્ષાને જોતા, આપણા લેવલને જોતા, આપણને સરળતાથી સમજાય માટે આપણા ઉપર ઉપકાર કરીને છેલ્લા ભૂતકાળમાં વીતેલા મહાપુરુષોએ આવી વ્યવસ્થા ગોઠવી આપી. મૂળભૂત રીતે કાયોત્સર્ગ એટલે શરીર હોવા છતાં શરીરથી મુક્ત રહેવાનો અભ્યાસ. એટલે આપણે શબ્દ વાપરીએ છીએ, ખબર છે, તાવ કાયમ, ઠાણેણમ, મોણેણમ, જાણેણમ, અપાણમ, વોસી રામી, એટલે હું મારા શરીરને વોસી રાવી દઉં છું. વોસી રાવી દઉં એટલે હું મારા શરીરને વોસી રાવી દઉં છું, એટલે કે હું એમાંથી મારી જાતને અલગ કરી અને એને પલઠવી દઉં છું, વોસરાવું. પછી કઈ પણ બને, કઈ પણ સ્થિતિ આવે તો તે શરીરને છે, એની સાથે મને કઈ કનેક્શન નથી. એકવાર આપણે ડસ્ટબિનમાં કશુંક વસ્તુ નાખી દીધી, પછી એમાં કશુંક થાય તો આપણે કઈ ટેન્શન કરીએ છીએ? એમ કાવશક કરીએ, એક નૌકા, એક લોકો સ્થળ, ચાર નૌકા નૌકા આવશે, ભાઈ શરૂ થાય. નૌકાર ચાર અને પ્રક્રિયા 14. મેં એવા શ્રાવકને જોયા છે કે જે રોજ જીવ્યા ત્યાં સુધી 1000 લોગસનો રોજ કૌશક કરતા. 1000 લોગસ હિંમતભાઈ વનેચંદજી બેડાવાળા ચંદનબાળામાં વાલ્કેશ્વરમાં એમનો દીકરો અત્યારે રહે છે. અત્યારે તો હવે હયાત નથી, પણ હિંમત કાકાની વાત કરું છું. રોજ 1000 લોગસનો કાયસર્ગ નિત્ય કરે. આપણને તો અભ્યાસ નથી, પણ ધીમે ધીમે વાસ્તવિક આત્માના સુખને અનુભવવા માટે રોજિંદા જીવનમાં 2 લોગસ, 4 લોગસ, 1-11 લોગસ, આપણે તો કર્મક્ષય નિમિત્તે પેલો અતિચારમાં બોલીએ છીએ, 20 લોગસ, 10-20 લોગસનો કૌશક ન કીધો, એમાં ક્યારેક અભ્યાસ પડશે કે અત્યારે 4 લોગસ ગણું ત્યાં સુધી આ શરીર સાથે મને કોઈ સંબંધ નથી. સુખ દુઃખ, તડકો, છાંયો, વરસાદ, ગરમી, કાંઈ મને સંબંધ નથી, કારણ કે મેં વોસરાવી દીધું છે. અને એમ કરી અને કાયોત્સર્ગનો જો અભ્યાસ પડે તો આત્માના સાચા આનંદના દરવાજા ખુલે. એટલે આપણે સંવત્સરીએ જે બોલીએ છીએ કે 40 લોગસ, એનું સાયન્સ ખબર છે કે નહીં? બરાબર, પણ સાયન્સ કેમ 40 લોગસ જ કેમ, 39 નહીં, 41 કેમ નહીં? હા, સારો, એટલે જ કહું છું કેમ 40 લોગસ. તો ભગવાને જોયું, તમે લોકો પેલું જો ને, મિનિમમ દંડ, મિનિમમ પેનલ્ટી. તો ભગવાને પોતાના જ્ઞાનમાં જોયું કે મનુષ્ય ગમે તેટલો સાવધાન રહે, જાગ્રત રહે, એલર્ટ રહે, પ્રમત્ત ભાવે અને અપ્રમત્ત રહે, તો પણ એનાથી અમુક પ્રકારના પાપ જે થાય છે એને માટે 1008 શ્વાસોશ્વાસ કાયોત્સર્ગ જો કરે તો એટલો મિનિમમ દંડ એનો ભરાઈ જાય. એટલે ચંદેશુ નિમળ્યા સુધી બોલીએ છીએ આપણે તે દિવસે, ખબર છે. તો લોગસના ચંદેશુ નિમળ્યા સુધી એમાં 25 પદ થાય, કેટલા થાય? અને 40 લોગસ, 40 લોગસ ગણીએ એટલે કેટલા શ્વાસોશ્વાસ થયા? 1000. અને પછી 1 નૌકાર ઉપર ગણવાનું કહે છે. નૌકારના શ્વાસોશ્વાસ કેટલા આવે? 8. પદ કેટલા? 9. પણ છેલ્લું પદ જે છે એ 8મું અને 9મું પદ સાથે બોલવાનું છે, એટલે શ્વાસોશ્વાસ 8 જ થાય. અને માટે એમ કહ્યું કે 40 લોગસ અને ઉપર 1 નૌકાર, કારણ કે 1008 શ્વાસોશ્વાસનો મિનિમમ દંડ જે ભરવાનો છે તે આપણે ભરીએ છીએ વાર્ષિક. અને એટલે ચહા ધ્યાન માત્ર મન સાથે સંબંધ ધરાવે, કાયોત્સર્ગ શરીર અને એના ભેદ જ્ઞાનનો વિષય છે આખો. મેં આપકો થોડી દેર બાદ ખાને કે બાદ આપકો બિટા લુંગા. ચાલો જગ્યા પર ઉભા થઈએ બધા. શ્રુમતીનાથ ભગવાન કી જય. સારંગ રાગ હે, હું તમને કહું ચેર લઈને જ લઈશું એમ, પણ ખુરશી માટે તો આપણે ક્યાં નાચશે, ખુરશી માટે નાચશે. પણ દિનેશભાઈ બીજું તમને કહું, ઘણી વાર સામૂહિક શુભ સંકલ્પો થાય ને તો પ્રકૃતિ અને અનુકૂળ થતી જ હોય. પ્રશ્ન આપણી શ્રદ્ધાનો, આપણી ધીરજનો. સ્વામી કમાસમણો વન્યો જાવણી જાય છે.